ஓங்கார பிந்து சயுக்தம் நித்யம் த்யாயந்தி யோகினம் காமதம் மோக்ஷதம் சைவ ஓங்காராய நமோ நமஹ. அரஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் தேவ சர்வக்னம் நிரக்ரந்தோ குரு மங்களம் மங்களம் வீதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபோ மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம் மகாதேவ்யா கோக்ஷிரத்னம் சப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஆத்மசித்தி எக் அத்தியன் સ્વસ્વરૂપની સમજ સાધના અને સિદ્ધિ આ કાળની અંદર તીર્થંકરના વિરહ પછી એક શાસ્ત્રમાં એક વાત આવે છે કે ભગવાન મહાવીરના નિર્વાણ સમયે આ લોકની અંદર એક ભસ્મગ્રહનો ઉદય થયો અને એ ભસ્મગ્રહના ઉદયથી કળિકાળનું સામ્રાજ્ય લોક ઉપર પ્રવર્તશે અને લોકોના મન મલિન થશે, વિપરીત થશે, ધર્મથી ભ્રષ્ટ થશે, લોકો સત્યની શ્રદ્ધા ગુમાવશે. દેવાધિદેવ ઇન્દ્ર મહારાજાને એ અવધિ જ્ઞાનમાં દેખાય છે કે પડતો કાળ આવી રહ્યો છે અને જીવો સત્યને ઓળખી શકશે નહીં, માર્ગનો લોપ થશે. જે તીર્થંકર ભગવાને મહાવીરે 30-30 વર્ષની કેવળ જ્ઞાનની પર્યાયમાં દેશના અને બોધ આપી અને જગતના જીવોને મોક્ષ માર્ગ આલોકિત કર્યો છે એનું યથાતથ્ય સ્વરૂપ આ રહેવા નહીં દે કોઈ, અને માર્ગ છિન્ન વિછિન્ન ખંડ ખંડિત અને છેદ વિચ્છેદપણાને પામશે. એટલે ઇન્દ્ર મહારાજાએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, બે ઘડીનું આયુષ્ય જો આપ લંબાવી દો તો ભસ્મગ્રહની અસરથી આ લોક મુક્ત રહી શકે. ભગવાન કહે છે દેવાધિદેવને કે ઇન્દ્ર, તને આ તારી વાતને હું સમજી શકું છું, તારા ભાવને સમજી શકું છું, પણ આયુષ્યની વધઘટ એ તીર્થંકરના વશમાં પણ નથી. આપણે પ્રયત્ન કરીએ છીએ બે વર વધારે જીવી જાય, પાંચ વર આમ થાય, લાઈફ સેવિંગ ડ્રગ. અરે લાઈફ સેવિંગ ડ્રગ હોત તો આ તીર્થંકર જાત નહીં એકે. કોઈ વાત નથી, સમજ જ નથી, તત્વની સમજ જ નથી. દેહાધ્યાસમાં મોહાંત બનેલા જીવો એની દરેક વાતની અંદર અજ્ઞાન ઝડકવા સિવાય બીજું કંઈ છે નહીં થાય. આયુષ્ય કર્મ એના દળિયા પૂરા થાય એટલે એ ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર ધર્ણેન્દ્ર કે તીર્થંકર હોય એને આ દેહ છૂટે જ છે, કોઈ એને રાખી શકતું નથી. આયુ કર્મ નથી, દેહને ટકવા માટે આયુ જોઈએ અને આયુ કર્મ બાંધવા માટે મોહ જોઈએ. અને આ તીર્થંકર કહે છે અમે ચાર ઘાતી કર્મનો નાશ કર્યો છે, મોહનીયનો ક્ષય થયો છે, પછી કેવળ જ્ઞાન પ્રગટ્યું છે, હવે મોહ ક્યાંથી લાવવો કર્મ બાંધવા માટે? કર્મ બાંધવા માટે મોહ જોઈએ, રો મટીરિયલ એ તો છે નહીં અમારી પાસે, અમે તો ચારેય કર્મનો ક્ષય કર્યો છે. તો હે ઇન્દ્ર, હવે આયુષ્ય બાંધવા માટે કંઈ સાધન નથી અમારી પાસે, કસાઈ પણ નથી, વિતરાગતા છે. આ વિતરાગ પુરુષ કર્મ બાંધી ન શકે અને આયુ કર્મ બાંધ્યા વિના જીવન લંબાઈ કેવી રીતે? વસ્તુને જરા તત્વથી સમજવાનો પ્રયત્ન કરીએ, એમાં તીર્થંકર દેવ નિર્બળ છે એવું સાબિત નથી થતું. કેટલી સબળતા છે ચૈતન્ય તત્વની કે હવે ચૈતન્યને બાંધે એવી કર્મની પણ તાકાત નથી કે એનું આયુષ્ય બે ઘડી લંબાય. આ આત્મા મુક્ત થવાનો છે તો મુક્ત થાય જ, આયુ એ તો બંધનું સ્વરૂપ છે. આત્માને કેદ છે, જ્ઞાની પુરુષોએ આયુ કર્મનું વ્યવસ્થા આપી છે કેદ જેવી, કે એમાં આ જીવ મુક્ત જીવ એમાં બંધાયેલો છે, જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એમાં બંધાયેલો છે, એનું અવ્યાભાસ સ્વરૂપ આવૃત થયું છે. તીર્થંકરને પણ આ આયુ કર્મનો જો બંધ હોય તો એક ભસ્મગ્રહની અસર નીચે કહે છે કે 2500 વર્ષનું એ ભસ્મગ્રહનું કાળ સ્થિતિ કીધી છે. અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી 2500 વર્ષમાં જેને જેમ ફાવે તેમ કર્યું છે, માર્ગનો ઉચ્છેદ અને વિચ્છેદ કરવા સિવાય કાંઈ કામ થયું નથી. અને કૃપાળુ દેવને કહેવું પડ્યું કે લોકો લાખો ગાવ મૂળ માર્ગથી દૂર છે. મૂળ માર્ગ લોકો તો દૂર છે, ઉપદેશકના લક્ષમાં પણ નથી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, બહુ પ્રકારે કરીને જો આ કાળની મોટામાં મોટું નુકસાન આપણને થયું હોય તો તીર્થંકરના માર્ગનો લોપ થવાનું નુકસાન થયું છે. સુખ વધ્યું છે, સમૃદ્ધિ વધી છે, સાહેબી વધી છે, મોક્ષ સુખના સાધનો વધ્યા છે, દૂરસંચારના માધ્યમો વધ્યા છે, આખી દુનિયા એક ગામ જેવી બની ગઈ છે, એક ઘર જેવી બની ગઈ છે, પરંતુ મોક્ષનો માર્ગ, મુક્તિનો માર્ગ લોપ થઈ ગયો છે. કાળનું મોટું જો કમભાગ્ય હોય તો સાચા માર્ગનો લોપ થયો છે. અને આ પુરુષે એવી કરુણા કરી કે જે ભગવાનથી મહાવીરથી થઈ નહોતું શક્યું, આયુ નહોતું, માટે આ પુરુષની પાસે થયું કે જેટલું આયુ છે એમાં એક કામ કરવું, તીર્થંકરનું કામ જે એ કર્યું એ ન કરી શકે એવું કોઈ નથી. એને 170માં કહ્યું છે, તીર્થંકર થવાની ઈચ્છા નથી પણ તીર્થંકરે જે કર્યું તે કરવાની ઈચ્છા છે. મહાવીરનું અધૂરું કામ આ શ્રીમદ રાજચંદ્રએ પૂરું કર્યું. લોપ થયેલા મોક્ષ માર્ગને અગોપ્ય રૂપની અંદર કશું છુપાવ્યા વિના પ્રગટ ખુલ્લે ખુલ્લા માર્ગનું કોઈ રહસ્ય બાકી ના રાખવું, માર્ગ વિતરાગ પરમાત્મા સર્વજ્ઞ તીર્થંકર મહાવીરે જેવો કયો એવો માર્ગ આ આત્મસિદ્ધિમાં અમે કહીએ છીએ. કેટલું પરમ ભાગ્ય છે જગતના આ જીવોનું કે સારું થયું આપણે 2500 વર્ષ પછી આ મનુષ્ય દેહને પાયમાં. વેલા પાયમાં હોત તો આપણે અંધારા કાળખંડમાં હોત, માર્ગ તો હાથમાં ન આવત. હજી આજે કંભાગ્ય તો એટલું જ છે કે આવ્યા પછી ઓળખાતો નથી. હજી આપણી દોડ અહીંયા સિવાય બીજે એટલી બધી ભાગે છે, ક્યાં ઠરવાનું છે, ક્યાં પગ ટેકવવાના છે. વિચારની એટલી બધી આછકલાઈ છે, ગહનતા નથી, ગંભીરતા નથી. સાંભળવાનું ગમે છે, ચિંતન કરવાનું ગમતું નથી કે શું કહ્યું ભગવાને, આનું મહત્વ શું, આમાંથી મારે તાત્પર્ય શું લેવાનું, આમાંથી સમજવાનું શું. તો 1/2 કલાકના સ્વાધ્યાય સામે 15 મિનિટનું ચિંતન જોઈએ તો ખબર પડે કે ભગવાનના બોધનું રહસ્ય શું, તાત્પર્ય શું, અને હું કંઈ ભૂલતો નથી કરતો ને, મારી શ્રદ્ધામાં કંઈ ફેરફાર તો થતો નથી ને, આ તો પોતાનું અવલોકન કરતો નથી. એવી સ્થિતિની અંદર મોક્ષના અવિરોધ અને અચૂક ઉપાય પરમાત્માએ 5 આપી દીધા. નિજવાસ, બંધના કારણની છેદક દશા, રાગ દ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ, અભાસ રહિત આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, અને બોધ અને વિતરાગતા, આ મોક્ષ માર્ગના અવિરોધ અને અચૂક ઉપાય છે. આત્મસિદ્ધિમાં 6 પદ સમજાવવામાં ભગવાને 2 વાત મૂકી 6ઠા પદમાં, એ પણ એક જબરજસ્ત આશ્ચર્ય છે કે મોક્ષ ઉપાય અને સુધર્મ. મોક્ષનો ઉપાય પણ છે અને એને માટેનો ધર્મ પણ છે. કે જે ઉપાય આચરીશ કેવી રીતે તું, કેમ કે આમાં તો બીજું કંઈ કીધું નથી, નથી ગચ્છ, નથી મત, નથી સંપ્રદાય, નથી વિધિ, નથી વિધાન, નથી ક્રિયા, નથી કાંડ, તો બંધ કારણ દશા કેમ થાય, રાગદેશની નિવૃત્તિ કેમ થાય, નિજવાસમાં કેમ જવાય, આભાસ રહી ચૈતન્યનું ભાન કેમ થાય. અદભુત કૃપા કરી છે. મોક્ષ ઉપાય છે, માટે મોક્ષ તો ઉપાય નથી, આ શિષ્યને જવાબ દેને કીધું ઉપાય છે, અને આ ઉપાય તારે આદરવા હોય તો એને માટે શું ધર્મ છે. ધર્મ એટલે જે સમજો તે આચરણ કરવું, એનું નામ ધર્મ. પણ પેલા સમજ સાચી હોય તો આચરણ સાચું થાય. એટલે આત્મસિદ્ધિની આઠમી ગાથામાં આ શરત મૂકીને સમજાવી દીધું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તોહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન. એ આત્માર્થી જનનું આ લક્ષણ છે કે જ્યાં જે યોગ્ય હોય તે જ આચરવું. આ તો આપણા ચોથાના ગુણસ્થાનના સંકેતના ઠેકાણા ન હોય અને વાતો કેવળ જ્ઞાનની કરવી, આ આત્માર્થીનું લક્ષણ નથી. પેલામાંથી ખસતો નથી અને તેરમાંથી નીચે ઉતરતો નથી. શું માઇન્ડું છે! ભૂમિકા અનુસાર ધર્મ પ્રગટે. અત્યારે આપણે મુમુક્ષુ ધર્મની ભૂમિકામાં છીએ, અપ્રમત્ત મુનિની ભૂમિકામાં નથી, કેવડીની ભૂમિકામાં નથી કે કેવડી કોળીઓ લે કે ન લે. તારે શું કામ છે? બોરાવા જવું છે? કાંઈ કરવું નથી તારે. તો એક મુનિને વોરાવાના ભાવ થાય છે ક્યારે? જેવા શાલીભદ્રને થયા, જેવા મહાવીરને નૈસારના ભાવમાં થયા, કે જમતા પહેલા એમ ક્યારે ભાવ આવ્યો છે કે ઓહો કોઈ સાધુ મહારાજ ઘરને આંગણે આવે ને એના પાત્રમાં એક કોળીઓ પડે, મારું જીવન ધન્ય થઈ જાય. ભાવની ધારા જ્યાં સુધી શુદ્ધતાની ધારા અંદરથી પ્રગટતી નથી, શુભ પ્રત્યેનો અત્યંત ઉલ્લાસ ઉમંગ આ અંદર જાગતો નથી ત્યાં સુધી ધર્મ શબ્દોમાં રમે છે, શબ્દની રમત કર્યા કરે છે, આમથી તેમ ને આમથી તેમ, મોટી મોટી વાતો આડી અવળી તર્ક કુતર્ક વિતર્ક કર્યા કરે. યોગ્ય શું છે મારી ભૂમિકામાં? હું શ્રાવક છું, હું મુમુક્ષુ છું, હું આત્માર્થી છું, મારે શું સમજવાનું છે? આત્માર્થની ભૂમિકા, મારે મારી દશાને સમ્યક કરવી છે, એવી દશા સમ્યક કરવી છે કે જેથી સમ્યક દર્શન પ્રગટે. દશા વિના સમ્યક દર્શન પ્રગટી ન શકે, દશા ન હોય તો દર્શન ન પ્રગટે. તો દશા પ્રગટાવવાની મારી ભૂમિકા છે, મારે એ સમજવાનું છે, એ કરવું નથી. અને વાતો જે નથી કરવાની એ કરવી છે, જે પોતાથી થઈ શકે એમ નથી એ કરવી છે. આપણે જો SSCના વિદ્યાર્થી હોય તો પછી આપણે PhDના અભ્યાસના ચોપડા લઈને ન બેસાય. આપણી આજે સ્થિતિ એવી થઈ છે. એટલે વાત આપણી ભૂમિકાની બહાર, બહારનું ન હોય ગજા બહારની વાત પકડાતી નથી. પછી કૃપાળુદેવે ધર્મનું સ્વરૂપ કહ્યું કે ધર્મ એ જીવ પહેલા ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનક સુધી તમામ સંપ્રદાય જૈનને માનતા હશે અને આ ગુણસ્થાનકની પરિપાટીને માન્ય કરી છે. એમાં પહેલું એ મિથ્યાત્વી છે, પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ છે, કંઈ વાંધો નહીં, પણ ગુણસ્થાનક એટલા માટે કે હું આત્મા છું. આવી પ્રતીતિ થઈ એટલે ગુણસ્થાનક શરૂ થયું. મારે આત્માનો માર્ગ જોઈએ છે, આ શરીરના સુખનો માર્ગ એ મારા સુખનો માર્ગ નથી. આટલી પ્રતીતિ જેને પ્રાથમિક સમજ આવી ગઈ છે એને માટે પહેલું ગુણસ્થાનક શરૂ થયું કે હવે તો હું મિથ્યાત્વીમાં છું. પણ જેને હું આત્મા છું એ માનતો જ નથી, આ જગતના પશ્ચિમના દેશો, એને પહેલા ગુણસ્થાનકમાં ન કહેવાય, એ ગાઢ મિથ્યાત્વમાં છે. 14 સીડી છે લેડર, 14 સ્ટેપ ઓફ એ લેડર. હું પેલા ગુણસ્થાનકે છું તો ફ્લોર લેવલથી ઉપર ખરો કે નહીં? ઇટ ઇઝ નોટ ગ્રાઉન્ડ લેવલ. હું પેલું ગુણસ્થાનક ચડ્યો, એક પગથિયું ચડ્યો, ભલે મિથ્યાત્વ હોય પણ ગાઢ મિથ્યાત્વમાંથી નીકળ્યું. આત્મા નથી એમ કહેનારો, હું આત્મા છે એની મુક્તિનો માર્ગ મારે શોધવો છે, આ પેલું ગુણસ્થાનક છે. અને જગતના આ બધા કહેવાતા જ્ઞાનીઓ વિજ્ઞાનીઓ હજુ પેલામાં નથી આવ્યા. આત્માની શોધનો વિચાર આવે ત્યારથી પહેલું ગુણસ્થાનક શરૂ થાય. કાંઈ ખબર નથી. અને બાકીના લોકો તો પછી ફ્લોરની અંદર, હવે તો આપણે ડેવલપમેન્ટ થયું છે ને, સેલરમાં વહેવી જવાય, ગાઢ મિથ્યાત્વમાંથી મહાગાઢમાં વયા જાય છે. કૃપાળુ દેવે ધર્મનું સ્વરૂપ આપ્યું છે, મોક્ષ ઉપાય સુધર્મ. હવેના ત્રણ આપણા સ્વાધ્યાય આ સુધર્મનું સ્વરૂપ. ઉપાય તો આપી દીધા શિષ્ય માયગા છે, પછી ગુરુની કૃપા એટલી અનહદ છે કે આ કદાચ ઉપાય સમજશે તો આચરશે કેવી રીતે. અને કરુણા તો જુઓ આ શું કરશે. પણ આને મુક્તિ મળવી જ જોઈએ. આ મોક્ષ દરેક આત્માનો જન્મસિદ્ધ અધિકાર છે. લોકમાન્ય તિલકે કહ્યું હતું કે સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે સાલ્વેશન ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ કેન હેવ ઇટ, આઈ કેન અચીવ ઇટ. આત્મસિદ્ધિ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીશ. આ ગર્જના, આ પડકાર, આ રણકાર, આ ભણકાર આત્મસિદ્ધિમાંથી આવે છે, આ ગુરુના વચનમાંથી આવે છે. ગુરુ સમર્થ છે એટલે આવે છે. એટલે એણે કહ્યું ઉપાય માંગ્યા તો ઉપાય આપી દીધા, પછી વધારાની કૃપા આપી, સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું. અને ઉમાસ્વાતીએ 45 આગમના સારરૂપ તત્વાર્થ સૂત્રની રચના કરી. એમાં 367 સૂત્રો મૂકી દીધા 45 આગમનો સાર. એનું પહેલું સૂત્ર આપ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ શું છે? તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, રત્નત્રય. મૂળ માર્ગના પદની અંદર પણ કૃપાળુદેવે આ વાત મૂકી કે ધર્મનું સ્વરૂપ જૈન દર્શનમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ધર્મનું સ્વરૂપ છે, પણ એ સમ્યક હોવું જોઈએ. બસ આ રત્નત્રયનો માર્ગ, આ મહાવીરનો માર્ગ, અનંતા તીર્થંકરોનો માર્ગ, ભગવાને સુધર્મ કહેતા આત્મસિદ્ધિની અંદર ઉપાય માંગ્યા છે એટલે પહેલા એને ઉપાયથી એનું સમાધાન આપી અને પછી પ્રભુએ ધર્મ બતાવ્યો. આ એની વિશેષ કરુણા કે જો ભાઈ આ બધું છે, હવે તને કહીએ છીએ કે આ ઉપાય આચરનારાએ કેવી રીતે આચર્યો છે. એ તીર્થંકરોનો માર્ગ, સર્વજ્ઞનો માર્ગ, વિતરાગોનો માર્ગ, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ છે. પણ એ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ માર્ગ આચરી કોણ શકશે? ધર્મનું આરાધન કોણ કરી શકશે? જેને ધર્મની પ્યાસ લાગી છે, જેને ધર્મની પીપાસા જાગી છે, જેને ધર્મની જિજ્ઞાસા જાગી છે. ઉપનિષદની અંદર શિષ્ય કહે છે ગુરુના ચરણે બેસીને, એનું નામ ઉપનિષદ, ઉપ એટલે નજીક, નિષદ એટલે ખોળામાં બેસીને પૂછે છે કિમ તત્વ ભંતે, હે ભગવાન તત્વ શું છે? અથા તો તત્વ જિજ્ઞાસા, હે પ્રભુ મને તત્વની જિજ્ઞાસા થઈ છે. જેને જિજ્ઞાસા નથી એને માટે તત્વની વાત, ઉપદેશ બધો નકામો છે, પથ્થર ઉપર પાણી ઢોળવા જેવું છે. એને પામવું જ નથી, એને મેળવવું જ નથી, એને એના ઉપર લક્ષ નથી, એને એની રુચિ નથી. એટલે કૃપાળુદેવે જયારે ખંભાતના મુમુક્ષુએ પત્ર લખ્યો કે અમારે તમારી પાસેથી ધર્મ જોઈએ છીએ, ક્યારે આવો છો અહીંયા, તો પેલું કાવ્ય એમને મોકલી દીધું.
બુઝિ ચહતે જો પ્યાસ કો હે બુઝન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત.
ભાઈ પેલા તને પ્યાસ લાગી છે, પેલો પ્રશ્ન, તડપ જાગી છે, લાગી તેને લાગી છે, આ બ્રાહ્મી વેદના છે. નિષ્દિન નહીં નમે નિંદ ન આવે તબ નર નારાયણ પાવે. આને તો બધું ખાવું પીવું, હોવું ઓઢવું, ખાવા પીવાના, નાસ્તાના અને બધા પ્રયોજન બરોબર થઈ જાય પછી જો સમય મળે તો મંદિરમાં આ સમયે કંઈ કાર્યક્રમ છે, બપોરે મારે આરામ કરવાનો છે, પછી કંઈ છે નવરો, તારી અનુકૂળતા એ મંદિર હાલશે. એનું બધું એને કાંઈ ન જોયું જીવનની અંદર, બધું સુખ સગવડ સાહેબી મોજ મજા એને નવ વહેલું થઈ જાય છે, દહ મોડું થઈ જાય છે. એટલે તારા અનુસાર હવે ધર્મ ચાલશે, બીજું શું? તારે ક્યાં ધર્મ પામવો છે? તારે તો ટાઈમ પાસ કરવો છે, માટે મંદિર ખુલ્લું રાખજો. પ્યાસ નથી, વેદના જાગી નથી, તડપ જાગી નથી, ઝંખના જાગી નથી. અને જ્યાં સુધી જાગી નથી ત્યારે બીજો પ્રશ્ન કર્યો છે ભગવાને કે પ્યાસ છે પણ બુઝાવવાની ઈચ્છા છે? બહુ મહત્વનો પ્રશ્ન છે, વિચારજો. બુઝી ચહત જો પ્યાસ કો, પ્યાસ તો લાગી છે પણ બુઝાવવાની ચાહ છે તને? સાહેબ ધર્મ તો અમારે કરવો છે, મોક્ષ તો અમારે જવું છે, પણ ઘરની બહાર નીકળવું નથી અને અમારા વ્યવહારમાંથી નવરા થતા નથી, તો તને ચાહ નથી, પ્યાસ છે. કે સારું ધર્મ મળે તો સારું, મોક્ષ મળે તો સારું, હવે કંટાળ્યા છે, થાકી ગયા છે, મોક્ષ જોઈ છે, પણ બુજાવવાની ચાહ નથી. ચાહ માટે પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થ કરવો પડે, કંઈક થોડુંક છોડવું પડે, કંઈક જીવનમાં એને સ્થાન આપવું પડે. ધર્મની સાધનાને પણ જીવનમાં સ્થાન હોય, જેમ ખાવા પીવાના પ્રવર્તનને, આરામના પ્રવર્તનને સ્થાન છે, એમ સાધનાના પ્રવર્તનને પણ એનો સમય આપવો પડે, એનું સ્થાન હોવું જોઈએ. ચાહ નથી તારી તો તું ધર્મ પામવા માટે તારી પાત્રતા નથી. એટલે ધર્મની વાત કરતા પહેલા આ પુરુષે ગાથા આપી છે.
કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તું પામે સમકીતને વર્તે અંતર શોધ.
બસ આ ભૂમિકા પહેલી, પેલા ગુણસ્થાનમાંથી હવે તારે આત્મદર્શન કરવું છે, અને આત્મદર્શન કરવું છે તો જ્ઞાની કે છે દશા વિના નહીં થાય, દર્શન નહીં થાય. એટલે ખંભાતના મુમુક્ષુને પત્ર લખ્યો કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એમ તમારી જિજ્ઞાસા જાણીને અમને પરમ સંતોષ થાય છે. પરમ જ્ઞાની કાગળમાં આપણને લખે કે તમારી વાતથી સંતોષ થાય છે, આના જેવું સદભાગ્ય કયું. આપણા પત્રો ગયા હોય જ્ઞાનીને કેવા ગયા હોય, છોકરો માનતો નથી, ધંધામાં ટેકાણું નથી, હમણાં તબિયતનું જરાક નરમ ગરમ રહ્યા કરે છે, પ્રભુ કૃપા કરો, પ્રભુ દયા કરો, એને હારું તારો પ્રભુ છે એમને, તારા કરેલા પાપ તારે ભોગવવાના છે. પણ આપણને ભગવાન પાસેથી શું માગવું એ ક્યાં ખબર છે. કૃપાળુ દેવને ખંભાતના મુમુક્ષુએ હજી મળ્યા નથી, ભગવાન ગયા નથી, અને એને કહ્યું કે અમે તમારી પાસે માગીએ છીએ ધર્મ, અને શું કામ ધર્મ માગે છે તું, તારે શું ધર્મની જરૂર છે. ઓછા છે દેરાસર, ખંભાતમાં તો 153 દેરાસર છે, અપાસરાનો કોઈ પાર નથી, અને અપાસરે અપાસરે મુનિઓ ઉભરાય છે. તો બોલા કે સાહેબ, અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, આવો ધર્મ અમને આપો. જુઓ આ જિજ્ઞાસુ શિષ્યના આ લક્ષણ જુઓ, જિજ્ઞાસુ કોને કેવો. કૃપાળુદેવ કહે છે તો દશા પ્રાપ્ત કરો પછી બોધ કામ આવશે. જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકિતને, આ તો શબ્દ 13 મણનો છે, તો સમજાય તો, ને તો ગયો. તું જિજ્ઞાસા, તું જિજ્ઞાસુ હો અને તને સદગુરુનો બોધ મળે તો સંકિત થાય, પણ તું જિજ્ઞાસુ ન હો અને સદગુરુ થાકી જાય ગળા ફાડી ફાડીને, તને બોધ કોઈ દી થાય. એક મગશીલિયો નામનો પથ્થર આવે છે, પથ્થરની એક જાત, ગ્રેનાઇટ કરતા પણ વધારે મજબૂત એના પડ બધા. એક એના ઉપર 12 મેઘ વરસે ને, અને 12 વર્ષ સુધી એને સમુદ્રમાં કે નર્મદાના જળમાં કે ગંગામાં રાખ્યો હોય ને, અને પછી કાઢો ને તોડો ને, પાણીનું ટીપું ન નીકળ્યો. એમ આટલા ચાતુર્માસ કર્યા અમે આચાર્યોના, આટલા અમે કલ્પસૂત્ર સાંભળ્યા, આટલા બોજ સાંભળ્યા, આટલી વાણી સાંભળી, મગશેલિયા પાણા જેવા છે. બૃહદ આલોચનામાં આવે છે હું મગશેલિયો રહ્યો, કે બોધ વૈસો જ્ઞાની પુરુષના તીર્થંકરો આવી ગયા કેટલાય, એને ધર્મના મેઘ વરસાવ્યા, પણ હું મગશીલ્યા જેવો સાહેબ જેદી તોડો તેદી સમ ખાવ, અંદરથી જો પાણીનું ટીપું નીકળે તો. તમારો બોધ એવો ને એવો અમે કાઢી નાખી છે, લેતા નથી હો, જરાય અડે એ બીજો, મારે જોતો જ નથી કોઈનો બોધ. આપણે કોઈનું લેવાય, હું તો એવો પવિત્ર, આપણે કોઈના ઉપર નજર ન નાખીએ, હાથ ન નાખીએ, આવો પવિત્ર છું હું, કઈ કરપ્ટેડ છું કે તમારો બોધ લઈ લઉં. આના ડાપણની કઈ વાત કરવા જેવી છે, આની મૂર્ખાઈ ની, આની મૂઢતા ની, કે પરમાત્માના બોધ કે જે મારામાં પ્રવેશ ન કરે, તાકાત નથી કરી શકે. અને જિજ્ઞાસુ પણ આવ્યા વિના, દશા આવ્યા વિના બોધ પરિણમન પામે નહીં, કોઈ દિવસ ન પામે. અને એનું જ કારણ છે કે અનંતા સિદ્ધોના કાળમાં પણ આ જીવ તો હતો જ, અનંતા કેવડીઓના કાળમાં પણ આ જીવ હતો, અનંતા સમવસન રચાયા ત્યારે પણ આ જીવ હતો. અને એને કદાચ બધું સાંભળ્યું પણ હશે. આ જ્ઞાની પુરુષો કે છે સાંભળ્યું નહીં, એને કંઈક ને ઉપદેશ દીધા છે સિદ્ધપદ સુધીના, અનંતવાર ઉપદેશ દઈ ચૂક્યો છે આ જીવ. એ કે દેવીની વાત જુદી છે, આપણામાં પ્રવેશ ન થવા દેવો. આ દશા વિના દિશા ન મળે, માર્ગ ન મળે, પહેલી ભૂમિકા દશાની છે. મુમુક્ષતા ઉત્પન્ન થઈ નથી, આત્મારથી પણ આવ્યું નથી, જિજ્ઞાસુ પણ જાગ્યું નથી, પ્યાસ લાગી છે ને એને બુઝાવવાની ચાહ પણ ભેગી જ જોઈ કે હવે મને આ લાગેલી પ્યાસ મારે બુઝાવવી છે. અને એના લક્ષણ કીધા છે, કષાયની ઉપશાંતતા તત્વજ્ઞાન પછી, પણ પેલા તારા ક્રોધ માન માયા ને લોભ આ ચાર અનંતાનું મંદી કસાયની ચોકડી છે. જ્યાં સુધી એ વિદ્યમાન છે ત્યાં સુધી જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે છે. ક્યારેય જીવ છૂટી ન શકે એવો અનુબંધ કરાવનાર કસાય હોય તો એ આ ચાર કસાય છે, એની ચોકડી છે. એની ઉપશાંત કરતા શીખ, એને સમ કરતા શીખ. ક્રોધ આવે તો સમ વાળી લેવાય એવી દશા થવી, ઉદય આવેલા કસાયોને સમાવી દેવા. માન આવે તો એની અંદર વિનમ્રતા આવે, માયા આવે તો એની અંદર સરળતા આવે કે મારે કપટ માયા બોલવું કાંઈ કહેવું કાંઈ દેખાડવું કાંઈ વર્તવું કાંઈ આપણને કોઈ ઓળખી ન શક્યો, ક્યાંથી ઓળખી શકે? માં હરામી તું છો તને કોણ ઓળખી શકે? તું તને નથી ઓળખી શક્યો તો તાકાત છે બીજાને કે બીજું ઓળખી શકે? એવી સ્થિતિમાં એનો એટલો ગર્વ છે એને. લોભ કસાય મીઠડો પણ બધું લોભની છુરી હલાવી દેતા વાર ન લાગે. આ ચાર કસાયો અનંત સંસાર છૂટવા દેતા નથી. જ્ઞાની કે છે પહેલી અવસ્થા, હે જીવ તું પેલા નરમ થા, કસાયોને શાંત કર. કસાયો એ પર તરફનો તારો વેગ છે, એમને કસાઈ ન આવે. પર પદાર્થમાં પ્રીતિ મોહ એની અતિ આસક્તિ આવ્યા વિના કસાઈ ન આવે. મને ક્રોધ ક્યારે આવે? મમત્વ વિના ક્રોધ આવે? કોઈ પણ વસ્તુ છે મારી આ વહી ગઈ ખોવાઈ ગઈ તો મને ક્રોધ ક્યારે આવે? જો આના તરફ મારો મોહ વધારે હોય તો, ઓછો એને કાંઈ ન હોય તો હશે ગયું બીજું લઈ લેશું. કપરકા બી ફૂટે ક્રોધ આવે ક્યારે? બહુ મમત્વ હોય તો તરત જ જોતા નથી, હાથ ભાંગી ગયા છે આમ છે તેમ છે. અરે ભાઈ આ તો પૂતગઢ છે, ફૂટવું તૂટવું આ શરીરે તૂટી જાય છે. અને કપરકા બી લેવા જાય, ભાઈ આ ટકશે ને? એટલો લોકો ઉભા રહ્યો, બેન તમારું શરીર ટકશે એવી ગેરંટી છે? તો કે શરીર ટકે એવી ગેરંટી નથી, તો કપરકા બીમાં શું મીંડા છો? ફૂટે તો વાપરવાના, વાપરતા ફૂટે. અને નો જીવ હાલતો તો સ્ટીલના લ્યો, અને એથી ન ફાવે તો તપેલેમાં મોઢું રાખીને ચા પી લેવી. અરે આ જીવને અમથો અમથો કસાય એટલે પર તરફનો વેગ કેટલો છે એ જુઓ, પર પદાર્થમાં મોહ કેટલો છે એ જુઓ, પર પદાર્થ તરફનો આવેગ અને આક્રોશ એના પરિણામ છે આ ક્રોધ આવે. માન થાય બીજામાં, માન શેને માટે કરવું છે? લોકોમાં સારું કેવડાવવું છે, આમાં ઊંચો કહેવા, મારી મોટાઈ ગણાય, આ બધા માનના ચિહ્નો છે. બળી જાવ પણ વડ છોડે સિંદરી જેવો, આ માન કસાય છે. મને કેમ ન બોલાય ને, મારું કેમ નામ નહીં ને, મારું કેમ સ્થાન નહીં ને, આ બધું પરની અપેક્ષાએ છે. પરને ભૂલી જાય તો માન ક્યાંથી કરે? કોની હારે કરે? શું કામ કરીશ? માયા લોભ જેને છે એને માયા આવ્યા વિના રહેતી નથી. કંઈક લેવું છે તો મળી જાય સારું, કપટ કરીને આ જૂઠ કરીને બધો વ્યવહાર કરીને આ બધા જીવના વિભાવો છે. જ્ઞાની કે પેલા સરળ દશા જીવમાં કરવી હોય, આગળ કહ્યું છે વિશાળ બુદ્ધિ સરળતા મધ્યસ્થતા અને જીતેન્દ્રિય પણ આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એમાં એક સરળતાનો ગુણ છે, આપણે વાત કરી હતી ગણધર ગૌતમની અને પુરોહિત આચાર્ય હરિભદ્રસુરીની, કેવી સરળતા. કોઈ વાત આવે તો એનું પોતાનું માન કંઈ આડું ન આવે, એને શરણે ભગવાનની વાત સાચી લાગે તો બસ નવું થોડો યંતાણમ ભગવાન તાણમ, હાથ જોડીને પ્રભુનું શરણ લે. તો મેં એક શરણમ માં પ્રપદ્યે, હે પ્રભુ મને તારું જ શરણું છે. આ એને કોઈ માન કસાય નથી, માયા કસાય નથી. આવી પેલા દશા આવે કસાયની ઉપશાંતતા એ પેલું લક્ષણ. કસાયો શાંત થવા જોઈએ. ઉપશામ એટલે કસાયો ઉદયગત આવે, નિમિત્તથી આવે, સંબંધથી આવે, સંયોગથી આવે, ગમે તે કારણ બને આવે. ન આવે એવું કહેતા નથી, પણ આવ્યા પછી કસાય આવવા એ એનું કામ છે. અને કસાયને કારણે ક્રોધ કરવો કે ન કરવો એ કોના ઉપર છે? પોતા ઉપર છે. નિમિત્ત ઉપર મારો કોઈ કાબુ નથી. એ થવાનું હોતું ને થયું, કોઈ પ્રસંગ બની ગયો, કોઈ ઘટના બની ગઈ, કોઈથી બની, મારાથી બની, બીજાથી બની, કોઈ સંજોગો કુદરતથી બની, પ્રલય આવ્યો અને બધું સર્વનાશ થઈ ગયું. મારું જિંદગી ભરનું જે કમાવેલું બધું ગયું, પ્રલય થયો, ભૂકંપ થયો, ગમે તે કારણે આ નિમિત્ત છે, ક્રોધ આવે એવું. ભગવાનને ગાળો દેવી હોય તો દેવાય, એ જોતો નથી, એ આંધળો છે, વગેરે વગેરે. પણ ક્રોધ કરવો કે ન કરવો એ પોતા ઉપર છે. પોતે જો ત્યારે જાગૃત થઈ જાય તો ક્રોધને સમાવી દે. કદાચ આવ્યો હોય તો યશવીજી મહારાજે કીધું એમ એની દશા વાળી લેવાય એવી. મિથ્યા દ્રષ્ટિ જીવના લક્ષણ 8 દ્રષ્ટિની સજાયમાં પહેલી દ્રષ્ટિમાં મહા ઉપાધ્યાય શ્રી યશવીજી મહારાજે કહ્યું કે વાળીઓ વળે જેમ હેમ. ક્રોધના પ્રસંગો તો આવે, નિમિત્તો આવે, કાંઈ વાંધો નહીં, એક ક્ષણભર જરા ઉકળો થઈ જાય, પણ બીજી ક્ષણે જાગૃત થઈ જાય કે હું શુદ્ધ ચૈતન્ય છું, હું આત્માની શોધમાં છું, મારું આ સ્વરૂપ આ નથી, મને આ પર પદાર્થ પ્રત્યેનો મોહ મને ન ઘટે. હેમને જેમ વાળી શકાય છે એમ પોતે પોતાની દશાને વાળી લે. આ મિથ્યાત્વનું લક્ષણ છે, સંકેતીનું નથી. ભૂલ ન ખાતા ઉપશમ કરવો એ મિથ્યાત્વનું લક્ષણ છે, પણ હોવું જોઈએ, એને જ સંકેત થાય, નહીં તો ન થાય. સમ્યક દશાના 5 લક્ષણો સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા પત્રાંક 135 આપ્યા છે. એમાં સમની અંદર આ કહ્યું છે. 143 ભગવાને કહ્યું ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવો. હજી આત્મજ્ઞાન દૂર છે. આત્માર્થીના લક્ષણમાં 38 ગાથામાં કહ્યું છે આને આ વાત, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માની વાત કરવી હોય તો જગતના સર્વ જીવો પ્રત્યે તને અનુકંપાના ભાવ હોવા જોઈએ. એટલે કોઈના ઉપર તારી દોષ બુદ્ધિ ન જાય કે આને મારું ખરાબ કર્યું, આને મારું હિત કર્યું, આને મારું અહિત કર્યું, નહીં. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ પહેલી ભૂમિકા છે આત્માર્થીની, કે હું આત્મા છું એમ જગતની અંદર જીવ માત્ર, ચેતન માત્ર આત્મા જ છે, અને સર્વ જીવ સિદ્ધ સમ છે. એક પણ જીવની ન આસાતના થાય, ન વિરાધના થાય. હિંસા તો વાત દૂર રહી, આપોઆપ હિંસા ટળી જાય. એકવાર આત્મીયતાનો ભાવ આવે તો હિંસાનો ભાવ ઉત્પન્ન થઈ ન શકે. અદ્ભુત આ તો શાસ્ત્ર છે, વૈજ્ઞાનિક છે. એને કહ્યું કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ઘણી જીવનમાં અભિલાષાઓ હોય, ઘણા સપના સેવતા હોય, ઘણી આકાંક્ષાઓ હોય, ઘણી ઈચ્છાઓ હોય. નાના ગામડામાંથી આવ્યા, મુંબઈમાં આવ્યા, એક રૂમ બે રૂમ ફ્લેટમાં જઈએ, કંઈક આ થાય, આવી સારી ઓફિસ થાય, હવે આ લઈએ, એક ગાડી લઈએ, બે ગાડી લઈએ, એક ફેક્ટરી, બે ફેક્ટરી, સંત પરિવાર, સ્વજન, બધું વધતું, ધંધા ધાપા, આ બધી અભિલાષાઓ છે. એમાંથી એક સ્થિતિ એવી આવે છે કે હું ક્યારે આનાથી છૂટું. આ એની જિજ્ઞાસુપણાની અવસ્થા છે. હવે એને આ બધું હોવા છતાં એની ઈચ્છા નથી. અને સમજી લેજો કે આપણી ઈચ્છા છે એટલે પ્રાપ્ત થયું છે એવું માનતા નહીં. પ્રારબ્ધમાં હતું એટલે મળ્યું છે. તારી ઈચ્છાથી મળવાનું હોત ને તો તું અમેરિકાનો પ્રેસિડેન્ટ હોત. પણ તારી ઈચ્છાથી કાંઈ નથી મળ્યું, પાછું અજ્ઞાન બરોબર છે. જે કંઈ મળ્યું છે કાંઈ નહોતું. અમે આવ્યા ગામેથી અહીંયા, ત્યારે ટિકિટના પૈસા ઉછીના લઈને આવ્યા હતા, આમ છે તેમ છે. અત્યારે ગામની અંદર હોસ્પિટલ બંધાવી દીધી, અમે સ્કૂલ બંધાવી દીધી. અરે કર્મા, આ તારું ભાગ્ય પ્રારબ્ધ અનુકૂળ હતું એટલે થયું છે. બાકી તારું હલતું હોત તો તું વેચી નાખતા ખા ગામને. વાત જુદી છે. જ્ઞાનીના અર્થથી આપણે વાતને સમજવા, માત્ર મોક્ષ અભિલાષ જાગે. આ જિજ્ઞાસુ જીવનું લક્ષણ, આત્માર્થી જીવનું લક્ષણ, આ મુમુક્ષુનું સંસારની મોહાશક્તિથી મુંજાય. એકમાત્ર મોક્ષને વિષય યત્ન કરે તેને અમે મુમુક્ષુતા કહીએ છીએ. 254. અને આપણે બોલતા હું મુમુક્ષુ, અમે જૂના મુમુક્ષુ, અમે કાયમી મુમુક્ષુ. આ મંદિરના ટ્રસ્ટીઓને ખ્યાલ જ નથી કે કેટલા જૂના અમે પાયામાં અમે છીએ, શું કરવું, પુરાઈ જાય ફરીથી પાયામાં. પાયામાં પુરાવાની ક્ષમતા નથી કે મારું અસ્તિત્વ રહે કે ન રહે. આ મુમુક્ષુતા છે. જે સમજ્યા તે સમાઈ ગયા. જો સાચો મુમુક્ષુ હો તો હવે તારે તારી ઓળખ બતાવવાની કોઈ જરૂર નથી. પાયો પાયો બોલ બોલ કરમાં, પાયો ખોદતા તો આખું મકાન પડી જશે આ મંદિરનું ક્યાંક. તારા જેવાના પાયાને કારણે જ બધું ડગમગવા માંડ્યું છે. નો કેટલું બહુ સારું છે. માત્ર મોક્ષ અભિલાષ જાગે આ મુમુક્ષુતાનું બીજું લક્ષણ યાદ રાખો, બધેથી વૃત્તિને સંકોરી લીધી છે. જગતના પદાર્થના કામ ભોગ ઘણા કર્યા. વૈરાગ્ય શિરોમણી ભર્તૃહરિએ જેમ કહ્યું, અનંત કાળની અંદર પ્રભુ અમે આ કુદરત પૂતગલના ખેલ ખેલી લીધા છે. ભોગો ન ભોગતા વયમેવ ભુક્તા, અમે પદાર્થને ભોગવવા ગયા પણ અમે પોતે ભોગવાઈ ગયા. તપો ન તપતા વયમેવ તપતા, અરે તપને અમે શું તપશું, તપમાં અમે તપાઈ ગયા, શેકાઈ ગયા, બળી ગયા. કાલો ન યાતી વયમેવ યાતી, કાળની વાત શું છે, અમે કેટલી વાર જૈનમાં મરી ગયા, કાળ એમને એમ રહી ગયો, અમે ખલાસ થઈ ગયા. એકમાત્ર વૈરાગ્ય એક સંસારમાં અભય છે. આવો જ્યારે ભાવ જાગે, માત્ર મોક્ષની અભિલાષા, મુક્તિ સિવાય આ જીવનું કોઈ બીજું સાચું શાશ્વત સ્વરૂપ નથી. આ માત્ર મોક્ષ અભિલાષ. પણ આપણી અભિલાષામાં તો એટલી બધી છે કે મોક્ષ તો કદાચ લિસ્ટમાં આવતો હોય તો આવે, ન પણ આવે. ભગવાન બુદ્ધને એના આનંદે કીધું કે પ્રભુ આ ગામમાં આપે ચાતુર્માસ કર્યું, ગામના લોકોએ આટલી બધી તમારી વ્યાયાવચ કરી, ગોચરી પાણીની વ્યવસ્થા કરી, હવે આપણે કાલે વિહાર કરવાનો છે તો ગામનું ભલું થાય એવું તો કંઈક આપણે કરવું જોઈએ ને. ગામે આપણને સાચવા તો આપણે કંઈક સાચવવું જોઈએ. આ તમારા ઉપદેશનું પરિણમન કેમ દેખાતું નથી આ ગામની અંદર? ભગવાન કહેવા આને શું જવાબ દેવો કે એમ કર આનંદ, આજે તું એમ કર સાંજે ભિક્ષા લેવા જા ને ત્યારે ગામમાં બધાને કહેજે કે મારા ગુરુદેવ પાસે ઘણી લબ્ધિ ચમત્કાર રીધિ સિદ્ધિ બધું છે અને આ ગામમાં ચાતુર્માસ કર્યું કાલ જવાના છે, એની એક ઈચ્છા છે કે ગામના લોકોની જે ઈચ્છા હોય ને એ પૂર્તિ કરવી. લોકો જે ઈચ્છે એને આપો પણ એને કહેજે કે 10 થી વધારે ઈચ્છા ન લખાવે. એટલે ઓલા આનંદે પોતાના 10 સ્વયંસેવકોની ભિક્ષુઓની ટુકડી કરી અને 1000 ઘરનો સર્વે કરો, જ્યાં જ્યાં આપણે ગોચરીએ ગયા છીએ 4 મહિનામાં એ બધાના ઘરે જવું અને કહેવું કે ભાઈ અમારા ગુરુનો આદેશ છે અને 10 ઈચ્છા તમે લખાવો, તમારી પૂર્તિ કરવાની એમની ભાવના છે, બસ કાલે એના ચમત્કારથી તમારા બધાની ઈચ્છા પૂર્તિ થશે, લખાવો. હવ લખાવા માંડ્યા. અમે કોક પાછો કહીએ કે 10 દેવા છે તો 11 દેવામાં એના બાપનું શું જાય, ડાયા આપણે તો કે ઓછા નથી. હવે ઈચ્છા પૂરી કરવી છે તો 5-5 વધારે કરો, મારો તો પરિવાર મોટો છે. અમે કઈ 2 માણસ છીએ તો 10માં હાલે, અમારે તો જરા 25 ઈચ્છા છે, છોકરા આવે છે. આવું કરી કરે ઓલો કે પણ 10 લખાવવાની આજ્ઞા છે, તમે ચર્ચા કરો, માં આ તર્કનો વિષય નથી, 10 લખાવી દો ને, 10 તો પૂરું થાય, તમારું કામ થશે 10 થશે તો હાલો લખો. આ 10 લખે બધાનું લખી રાત્રે આવ્યા બેઠા, ધર્મસભા મળી છે. આનંદ કે સાહેબ હવે હું બધું વાંચ્યું છું કે ભાઈ આનંદ આ કષ્ટ લેવાની જરૂર નથી, મને એમ કે 1000 લોકોએ 10 ઈચ્છા લખાવી છે, એમાં કોઈએ મોક્ષની ઈચ્છા લખાવી છે? તો બધા શિષ્યો કામે લાગી ગયા લિસ્ટ જોવા માટે. તો કે એનું કાર્ડ, એ કયું ઘર છે, કયો કુટુંબ છે, કયો એ મુમુક્ષુ છે કે જેણે માત્ર મોક્ષને, મારે 10નું કામ નથી, મને તો ભગવાન એક મોક્ષ આપે એટલે વાત પૂરી થઈ ગઈ. તો કે સાહેબ એવો તો એકય નથી, એક કેનારો તો નથી જ, પણ 10માં મોક્ષ નથી આવતો. આ દશા છે આપણી. માત્ર મોક્ષ અભિલાષ એ આત્માર્થીનું લક્ષણ છે, એ જિજ્ઞાસુનું લક્ષણ છે અને આપણે જોઈશું સમ્યક દર્શન. માત્ર મોક્ષ અભિલાષ એ શરત આપણને માન્ય નથી, બસ ભગવાનની શરત માન્ય નથી. અને ભગવાન મોક્ષ આપો 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 ને મહારાજ, અમને શિવ સુખ આપો, અમને મોક્ષ સુખ આપો, ન મળે. યોગ્યતા વિના, પાત્ર વિના, પાત્રતા વિના ક્યાંથી મળે? મોક્ષ અભિલાષ એ એક લક્ષણ ભગવાને કહ્યું જિજ્ઞાસુનું. ત્રીજું કીધું ભવે ખેદ, ભવનો ખેદ. આ સંસારમાં હવે જન્મવું નથી, જો મારું ચાલે તો ફરીથી. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું, મનસુખરામ સુરેમ ત્રિપાઠીએ લખ્યું કે પુનર્જન્મમાં માનો છો? તો કે જરૂર માનું છું, અનુભવથી કહું છું પુનર્જન્મ છે, પણ હવે આત્મભાવે કરીને આ સંસારમાં જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે, હવે નહીં જન્મીએ. આત્મભાવે તો નહીં જ, કર્મભાવે કદાચ આવવાનું થાય તો ભલે થાય, પણ અમારી ઈચ્છા ભાવે તો અમારે આ સંસાર જોઈતો નથી, એક ક્ષણ માટે પણ નહીં. પણ સાહેબ, તમને હવે આવતા ભાવમાં ચક્રવર્તી પદ બનાવવાનું હું પ્રોમિસ આપું તો? તોય નહીં. સ્વર્ગ લોક આપીએ ને એમાં તમને ઇન્દ્રનું પદવી આપીએ તો? તોય નહીં. આને કહેવાય ભવનો ખેદ. ચાર ગતિની અંદર નરક નિગોદની વાત નહીં, પણ મનુષ્યની અંદર ચક્રવર્તી પદ પણ તમે આપો અને સ્વર્ગ લોકની અંદરનું દેવાધિદેવ ઇન્દ્રની પદવી આપો તો પણ ગતિ નહીં, સંસાર નહીં, સુખની પરાકાષ્ઠા હોય તો પણ મને સંસાર નહીં જોઈએ. સંસાર એકાંતે શોકમય અને દુઃખમય છે, ભાવના બોધનું પેલું વાક્ય. અને બીજું લખ્યું છે, શ્રી વર્ધમાને એના ઉપદેશમાં એક સમય માત્ર પણ સંસારને અવકાશ આપવાની હા કહી નથી, કેવળ નકાર કહ્યો છે. કેમ કે સંસાર અનંત શોકમય છે અને આને તો આના પનારે પૈડા હવે આવતા ભવે ન પડે તો સારું, હજી ભવ તો જોઈ જ છે, પણ આનો પનારો અને બીજાનો પડે. પછી બીજો એમ માને કે આને ભગવાન અહીંયા મારી પાસે ક્યાં મોકલા, આપણને બધું જોઈ છે, બસ આ હગા, હવે આવા હગા તો કોઈ ન મળે, ભવમાં બીજા મળે. આપણે ભવના વિચારમાંથી નિવૃત્ત થયા નથી, હજી જે અત્યારે ખૂટે છે ને, એટલે શું કે આવતે ભવે આ બધું હરખું થાય તો સારું. આ વાત પાછો ધર્મની કરે, મંદિરમાં કરે, અને વાત ભવની કરે. મંદિરમાં કરે, ઉપદેશમાં કરે, શિબિરમાં કરે, સ્વાધ્યાયમાં કરે, ચર્ચામાં કરે, કે હવે આવતા ભવે કંઈક હરખું થઈ જાય. ભવનો ખેદ. સાહેબ, ગમે તે સ્થિતિ હોય ભવ ન જોઈ, માત્ર મોક્ષ અભિલાષ. આમાં મોક્ષ અભિલાષ સમજાય છે, નથી સમજાતો એવો શબ્દ માત્ર. આ માત્ર જેથી સમજાઈ જાય તેથી ભવથી આપણે નિવૃત્તિ થવાની શરૂઆત થઈ એમ માની લેવું. ઓનલી એન્ડ ધી ઓનલી, મુક્તિ સિવાય બીજું કશું જ જોઈતું નથી. બધું મળે તો પ્રારબ્ધને આધીન જે મળે, પણ મને એમાં કોઈ સંતોષ નથી. ભવે ખેદ, એનો ખેદ છે મને. અને અંતરદયા, આ જિજ્ઞાસુની ભૂમિકામાં 38માંથી 108માં આવ્યા છીએ આપણે. ઓલામાં પ્રાણી દયા હતી, આ અંતરદયા એના બે પ્રકાર છે, સ્વદયા અને પરદયા. હવે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ છે નહીં, મને જેટલી જિજ્ઞાસા છે ભવથી મુક્ત થવાની, અને મુક્ત થાવ અને જગતના જીવો પણ ભવથી મુક્ત થાય, આ અંતરદયા છે. આ અંતરદયાનું સ્વરૂપ જેમાં સ્વદયા અને પરદયાનો સમન્વય છે, સંગમ છે, સંધિ છે, કે હું તો મુક્ત થાવ જ પણ જગતના સર્વ જીવો મુક્ત થાય. સવી જીવ કરું શાસન રસી, જો હોવે મુજમે ઇતની શક્તિ. મારામાં જો શક્તિ આવી જાય તો પહેલું કામ હું એ કરું કે જગતના તમામ જીવોને આ ભવથી મુક્ત કરું. પત્રાંક 680 વાંચજો. એટલી બધી કરુણાનો પોકાર છે કે દુઃખથી મુક્ત થતા જીવોને કર્મના બંધનમાંથી છોડાવવા માટે અમારું આ કરુણાદ્ર ચિત્ત રડી ઉઠે છે. એટલે અમે જગતના જીવોને કહીએ છીએ કે તમે આ મહાવીરના શરણે આવો. શું કરવું છે અમારે? તમારી પૂજા લઈને શું કરવું છે? તમારા માન સન્માન અમારે જોઈતા નથી, પણ તમારું પરિભ્રમણ એની પણ અમને દયા ઉત્પન્ન થઈ છે અંતરમાં. આ અંતર દયાનું સ્વરૂપ તો જુઓ, કે મારું પરિભ્રમણ તો ટળે, પણ એક એક જીવનું પરિભ્રમણ, હે પ્રભુ, આ ટળે એવો માર્ગ જગતના જીવોને પ્રાપ્ત થાય, જીવો એના દુઃખને આ કષ્ટમાંથી મુક્ત થાય. એના જ કરેલા કષ્ટ છે, છતાં પણ એને સદબુદ્ધિ મળે અને મોક્ષ માર્ગમાં આવે. આ તીર્થંકરનું તારક તત્વ છે, આ તારકતા છે એની. અંતરદયા એ તારક બુદ્ધિ છે, કે હું તો તરું અને બીજાને તારું. એટલે જિનેશ્વરનું સ્તુતિ કરી ત્યારે કહે છે, તિનાણમ તારયાણમ, હે પ્રભુ તમે તો તર્યા છો અને જગતના જીવોને તારો છો. બુદ્ધાણમ બોયાણમ, તમે તો બોધ પામ્યા છો અને જગતના જીવોને બોધી પમાડો છો. મુક્તાણમ મોહગાણમ, તમે તો મોક્ષપદ આરાધે લીધો છે અને જગતના જીવો મોક્ષપદને પામે. આવું તો તમારું પરમ તારક પદ છે, એટલે તમે તીર્થંકર છો, જગતમાં તમારી કોઈ જોડ નથી. અનેક લોકો મુક્તિએ ગયા છે, પણ તીર્થંકરનો ઉપકાર તો અમાપ છે. એણે તો પોતે તો મુક્તિએ ગયા, પણ જગતના જીવોને મુક્તિને મોકલી દીધા, એવો માર્ગ આલોકિત કરી દીધો. આ આ પરમ પુરુષોની પુણ્યાય છે. શ્રીમદ રાજચંદ્ર આ તારક તત્વમાંનું એક તત્વ છે. આત્મસિદ્ધિ આપીને એને જગતના જીવોને મોક્ષના માર્ગને આલોકિત કરી દીધો કે કરો પુરુષાર્થ, જેમ અમે પામ્યા એમ તમે પામશો. આ તો અગોપ્ય હતું, છુપાયેલું તો આ ખજાનો અમે તમને આપી દઈએ છીએ. મહાવીરનો ખજાનો 2500 વર્ષમાં લુપ્ત થઈ ગયો હતો. હે જગતના જીવો, તમે એ જ વીરના વર્ધમાનના વારસદાર છો. તમને તમારા ખજાનાની ખબર નથી, અમે આપીએ છીએ અગોપ્ય રૂપમાં, કંઈ છુપાવ્યા વિના આપીએ છીએ. અમારા આમાંથી કંઈ ભાગ જોતો નથી. નમો જીણાણમ જે ભયાણમ. હે જીનેશ્વર ભગવાન, તમે તો અભય થયા છો અને જગતના જીવોને અભયનું દાન કરો છો. આ અમારા પ્રભુની ઓળખાણ છે, આ તારક તત્વ છે, આ પરમ ગુરુ છે, આ ત્રિલોકનો નાથ છે. એટલે કે છે ભવે ખેદ અંતરદયા. આ અંતરદયાનું સ્વરૂપ સમજીએ. એક એક જીવ ઉપર ભાવ દયાની કરુણા આવે કે ભલે બિચારો દુઃખી છે, 5-5 વસ્તુની મદદ કરીએ, દ્રવ્ય દયાથી કોઈને કપડાં આપીએ, કોઈને વસ્ત્ર આપીએ, કોઈને ઔષધ આપીએ, બધું બરોબર, પણ આ એના કર્મ બંધનમાંથી ક્યારે છૂટે? બુદ્ધિ દાન જેવું એ કંઈ દાન નથી. અને ભગવાને પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, ચારે ઘાતી કર્મનો ક્ષય કર્યા પછી કંઈ મેળવવાનું નથી, તો પણ એને 30-30 વર્ષ સુધી દેશના આપી દાન આપ્યું. શેનું દાન આપ્યું? બોધિદાન આપ્યું, દેશના આપી. કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ તે નષ્ટ થવા માટે, તેનાથી મુક્ત થવા માટે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના આપી છે. 6 પદની, 5 નહીં, 6 પદ, સાચું પદ જ્ઞાની જ આપે. દેશના આપી, આ દેશનાનો અર્થ આ. અને જીવને દેશના લબ્ધિ પ્રાપ્ત થયા વિના મોક્ષની લબ્ધિ ઉપલબ્ધ થતી નથી. એટલે કહ્યું, સરસ સમજાવ્યું સિદ્ધાંતના રૂપમાં, કે તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકેતને. આવો જિજ્ઞાસુ હોય પણ એને જો સદગુરુનો બોધ ન મળે તો એ સંકેતને, સમ્યક દર્શનને, સાચા વિચારને પામી શકશે નહીં. અને સાચો વિચાર પામે એટલે શું થાય? તો કે વર્તે અંતરશોધ. પહેલું કામ એને બોધની પરિણતિ થાય, એની બહિર્મુખતા ટળી જાય. પહેલી એની દિશા શું થઈ? હવે પુરુષાર્થની અંતર્મુખ તરફ થયો. આ પકડાતું નથી. ક્યારે આપણે વિચાર કર્યો છે કે બોધની પરિણતિમાં આપણે બહિર્મુખતામાંથી આપણી બધી જ વૃત્તિઓ અંતર્મુખ તરફ ગઈ? વિચારની ધારા અંતર્મુખ તરફ ગઈ? નહીં. અંતર્મુખ થવું તો ગમતું જ નથી. એમ થાય છે કે શું થઈ જાય, વિચારો આવે, ભય લાગે, પોતાને પોતાનો ભય, આખા જગતની અંદર અભય થઈને ભરતો હોય. પણ અંતર્મુખ થાય એટલે પેલો ભય કોનો? પોતાનો. પોતાનું અજ્ઞાન, પોતાના કર્મો, પોતાના પાપ બધા સામે આવશે. અને તે સમયે કબૂલાત કરીશ કે મારા અજ્ઞાનથી થયેલું છે, હું એનો હવે ખેદ કરું છું, હું એનો પશ્ચાતાપ કરું છું, હું એની આલોચના કરું છું, એની ક્ષમા ચાહું છું. અરિયંતોની સાક્ષીએ, સિદ્ધોની સાક્ષીએ, મારા તે દોષ દુષ્કૃત્ય માફ થાઓ, મારા અપરાધને પ્રભુ માફ કરો. આ અંતરશોધ છે. બોધની પરિણતિ ઉપર અંતર શુદ્ધિની વિચારણાનો યજ્ઞ શરૂ થાય છે. નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લે હી ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. ભાઈ, જિજ્ઞાસુ હો અને તને સદગુરુનો બોધ થાય તો પહેલું કામ ઉપદેશ લેવાનું કરજે, દેવાનું નહીં. આપણે પહેલું કામ કયું કરશું? દેવાનું. જરાક કંઈક સાંભળ્યું તેમાં મરચું મીઠું ઉમેરીને, બાદબાકી કરીને, ગમતું આપણું વધારે ચડાવી કરીને, અને કહેશું કે આજે આમ વાત આવી. એ પ્રમાણિકતાપૂર્વક નહીં કહીએ, પાછા આપણું પોતાનું ભેગું મેળવણ નાખીને કહીશું. કેમ કે બહુ મજા આવી સ્વાધ્યાયમાં, શું હું આમ જ માનતો હતો, પણ તો આવ્યો શું કામ? મારું આ જ માનવું હતું. લ્યો, સ્વાધ્યાયમાં આવ્યા પછી, સદગુરુની વાત સાંભળ્યા પછી એને ડાપણ શું કર્યું ખબર છે? કૃપાળુ દેવા આ કીધું ને, હું આ જ કહું છું. અને શરમ નથી બોલતા કે આ જન્મો જન્મનો યોગી સાધક જે કહે છે એની સત્યતાની ગહનતામાં ગયા વિના હું આ જ કહું છું. મૂરખ, તું જે કહેશ એ કઈ ભૂમિકાએ કહેશ? અને આ પ્રભુ કહે છે કઈ ભૂમિકાએ કહે છે? જીવ હજી ક્યારેય ઉપદેશ દેવામાંથી નવરો નથી. અને એ વાતને જ્યાં સુધી 10 જણાને કહે નહીં ત્યાં સુધી હોદરી નો વળે હોય ને, ખાવાનું પચે નહીં ગમે ત્યાંથી પણ ઓલા ગોતી લે કે અહીંયા મારે તારી અરે વાત કરવી છે. જ્ઞાનીની રીત તો આ છે, વર્તે અંતર શોધ. જેને સાચો બોધ મળ્યો છે, જિજ્ઞાસા પછી મળેલો બોધ, એને જ સમજાય છે કે આ બોધ અદ્ભુત છે. આવું મેં કોઈ દી એને અપૂર્વ બોધ લાગે છે. બોધ તો ઘણીવાર સાંભળ્યો છે પણ પોતાની જિજ્ઞાસા પછી આવો સદગુરુનો બોધ મળે, પોતાનું સ્વરૂપ સમજાય, તો એને એનેમાં અપૂર્વતા લાગે છે. જ્ઞાનીના વચનોની અપૂર્વતા જ્યારે ભાસે છે ત્યારે અંદરથી તત્વનો પ્રકાશ ખીલે છે. એ વર્તે અંતર શોધ, એ પછી એની આખી પ્રક્રિયા વિચારની પોતાના અંતરમાં શરૂ થાય છે અને એ વાણી મૌનપણાને ભજે છે. એ ધીરે ધીરે મૌન થતો જાય છે, બોલવાનું ઓછું, સંબંધો ઓછા, પારકી પંચાત ઓછી, બસ જગતના વિષયોમાં હવે એને રસ અને રુચિ રહી નથી. હવે એને વારંવાર આ બોધના અનુસંધાનમાં વિચાર કરે છે. ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ છે, આંતર સંશોધનથી જ પ્રાપ્ત થાય છે. પણ આંતર સંશોધન કરવા માટેનું મટીરિયલ શું? સદગુરુનો બોધ. સદગુરુએ કહ્યું છે, પ્રભુ શ્રી કહેતા અમે તો આત્મા જાણ્યો નથી, પણ સદગુરુ રાજે તો જાણ્યો છે ને, ભલે તે ન જાણ્યો હોય. અને એણે જેવો જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, એવો હું આત્મા છું. બસ આ અંતરશોધથી કર કે એ ખોટું તો બોલતા નથી. આવા જ્ઞાની પુરુષ જૂઠાણું ન કરે, આ માયા ન કરે. એ વિતરાગી છે એટલે એને રાગદ્વેષ નથી. તો એણે આપણને જે કંઈ કહ્યું છે એ કેવળ એની કરુણા સિવાય કંઈ નથી. આ પ્રભુનું ઓળખાણ મને જેથી આ થાય, કેવળ કરુણા મૂર્તિ છો દિન બંધુ દિન નાથ, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હાથ. આવું સરુણું જયારે લઈએ કે પ્રભુ તું કેવળ કૃપા નિધાન છો અને હું પરમ પાપી છું, તારી કૃપા દ્રષ્ટિ તારા અનુગ્રહથી તું મારો હાથ પકડ, તારો બોધ મને આપ અને હું અંતર શોધ કરું. આ દ્રષ્ટિ જેવી વળે છે, અંતર શોધ તરફ જાય છે, જીવનમાં પ્રકાશ થાય છે પોતાના આત્મતત્વનો. એટલે કે છે વર્તે અંતર શોધ. બોધ પામ્યાનું લક્ષણ શું? તો જગત ઉપરના રસકસ ઉડી જાય છે. હવે એને વ્યર્થ ફિજુલ વાતો એની અંદર હવે સમય આપવા નથી માંગતો. પત્રિકા આવી નથી અને એના ઘરે પહોંચ્યો નથી અને પાછો કે મારા વિના તો હાલશે જ નહીં, મારે તો જવું જ જોઈએ. અરે તું નહીં જાય તો એનું રિસેપ્શન બંધ રહેવાનું નથી અને એ પરણવા જતો હશે તો પાછો વળવાનો નથી. આ મેંડો છે, વાજા કોકના વાગે અને નાચ કોણ કરે? મારે મોગલને ફૂલાય પિંજારા એમ અબ્દુલ્લા કે સાગીને બેગાના દીવાના એવું કંઈક આવે છે ખરું, મને યાદ નથી. એમ નાચવા માંડે છે કોકના તાલે. શું માંડ્યું છે ભાઈ, હવે તું સમેટ તારા સંસારને, તારે જે ઈચ્છાઓ છે, માત્ર મોક્ષ અભિલાષ કરીને બેઠો છું તો પાછું આ ક્યાં છે? ઓહો, આમાં તો જવું જ જોઈએ. રેવા દે ભાઈ, હવે બંધ કર, તું કેન્દ્ર તરફ આવ. વર્તુળ વધારમાં વર્તુલો ઓછા કર, જેટલા બને એટલા કાપ, તો કેન્દ્રમાં આવીશ. પરિઘ ઉપર દોડા કરીશ અને પરિઘ વધારા કરીશ. રિડ્યુસ યોર રેડિયસ ટુ કર્ટેલ યોર સંસાર. તારી રેડિયસ 10 ફૂટની હોય તો 5 ફૂટની કર તો સંસાર ઘટે, 15 ફૂટની કરી તો વધશે. મદારીના માકડાને 20 ફૂટનું દોયડું છે તો માકડું કેટલું કૂદે? 20 ફૂટ સુધી. પણ જરાક ખેંચી લે 5 ફૂટ દોયડું તો માકડું કેટલું જાય? 15 ફૂટ. અને પાછું 5 ખેંચે તો 10. એમ તારા મનરૂપી માકડાનો આ ઈચ્છાઓનો સંસાર છે. દોયડું ખેંચતા શીખી જા. આ બોધ મળ્યા પછી જો તારું દોયડું ટૂંકું ન થયું તો તે બોધ સાંભળ્યો નથી. કેટલા બધા આરંભ સમારંભ સંસારના છે, કેટલા બધા પ્રસંગો છે, કેટલા પ્રસંગમાંથી નિવૃત્તિ લીધી કે ના હવે હું ન જાઉં તો ચાલે. આ તો 60, 70, 75, 80 વર્ષ થયા હોય તો કે ના મારે તો રિસેપ્શનમાં હાજર રહેવું જ પડે, કોઈ પૂછતું નથી. અને નો ગયા હોય તો કોઈ યાદે ન કરે. અને ઉલટાનું એમ કે તબિયત સારી નહીં આવી હોય, નકામાં એને હેરાન ક્યાં કરવા. હવે એને લોક લાજે કંકોત્રી તને મોકલી છે અને તું માની બેઠો છો કે મારા વિના તો હાલે જ નહીં. જાનમાં કોઈ જાણે નહીં ને વરની હું ફૂઈ, એમાં બધા હવાયા બાપ થઈને બેઠા છે. આ સંસારના આરંભ સમારંભને સમેટો ભાઈ, આ પોતાના મનથી જ માટે દોયડા ટૂંકા કરો તમારા. બોધ પામ્યા છીએ અને સંસાર સંક્ષેપ થતો નથી, અંતર શોધમાં ગયા નથી અને બહારની શોધ વધે છે, બહારના વિકલ્પો વધે છે, બહારના સંઘ પરિચય વધતા જાય છે, સંબંધોનું જગત વિસ્તૃત થતું જાય છે. ટૂંકાવાનું છે કે શું કરવાનું છે, માર્ગ શેનો છે, બીજા નિયમો લ્યો કે ન લ્યો, આ સંસારની પ્રવૃત્તિને સંક્ષેપ કરવાના નિયમો અવશ્ય લેવાના કે આ વર્ષની અંદર આટલું ત્યાગ, આ હોય તો આટલા પ્રસંગને હું ટાળી શકું છું, ટાળીશ. કોઈ અધૂર સંસારના એક એક કાર્યો કોઈના અધૂરા રહેવાના નથી, પાકી શ્રદ્ધા રાખજો. આ તો આપણને છે કે મારા વિના નહીં હાલે, પણ તું જઈશ ને પછી બધા કાર્યો થવાના, અને ઓલો ઉઠમણો બીજે દિવસે જ રાખશે. ઓલો કે બેદી રે ખમી જાવ ને, ના ના આમાં ઢીલ ન કરાય. અને ઉઠમણું વાયર તરત જ વરસી વારી લેવી છે, કાં ફલાણા પાછળ લગ્ન કરવા જ, મારે છોકરો પરિણામવો છે. ઓલો 80 વર્ષ સુધી આપણા ઘરમાં હતો, એના ગયા પછી 8 દિવસની ધીરજ આપણી નથી, કારણ કે માથે પ્રસંગ આવે છે. જો કોઈના વિના કોઈના પ્રસંગ અટકતા નથી તો આપણે શું કામ સંસારનું માથે લઈ લેવું જોઈએ કે મારા વિના કઈ હાલશે નહીં. જે કરવાનું છે એ નથી કરતો, પોતાનો સંસાર ટૂંકો કર, તું બીજી ચિંતા છોડી દે. હવે વર્તે અંતર શોધ, આ સમજાતું નથી. અંતર શોધ એટલે શું સાહેબ? અંતર શોધું છું તો અંધારું દેખાય છે, પણ અંધારું જ દેખાય નહીં, બીજું શું દેખાય તને? અંદર આવો જળહળતો આત્મા છે પણ એ તો દેખાતો નથી, જ્ઞાન સ્વરૂપ છે એ દેખાતો નથી, દર્શન સ્વરૂપ દેખાતો નથી તને અંદર બહારનું, કેમ કે બહારનું એટલું બધું આક્રમણ છે એમાંથી તું પાછો વળ. આવું જ્યારે પહેલું સંકેત થાય વર્તે અંતર શોધ, કૃપાળુ દેવે પત્રાંક 751 ની અંદર સમજાવ્યું છે કે આત્મસિદ્ધિમાં અમે 3 પ્રકારના સંકેત કીધા છે. આ પેલું આવ્યું કે તે પામે સંકિતને વર્તે અંતર શોધ, પછી બીજું આવશે લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદન પક્ષ, પછી ત્રીજું આવશે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. આ 3 સંકિત એટલે આત્મસિદ્ધિ જેને મળી હતી એને કૃપાળુ દેવને પત્ર લખ્યો છે કે સાહેબ આ 3 સંકિત છે તો તમે આ કયા છે, એનું શું અર્થ અમારે કરવો, શું કરવું? એટલે કૃપાળુ દેવે પત્ર લખ્યો છે 751માં કે આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આ જેને આત્મસિદ્ધિ વાંચી હશે, સાંભળી હશે, ગાઈ હશે ને એમ થયું હશે કે સંકેતનું સ્વરૂપ શું, વિશેષ જિજ્ઞાસાથી પ્રભુને કાગળ લખ્યો કે પ્રભુ તમે આમાં સંકેત 3 બતાવ્યા છે, આનો વિશેષ ભાવ શું છે, આનો વિશેષ અર્થ અમારે જાણવો છે. આપણે કહે કે અમે 1000 વાર ગાઈ તો અમારે કાંઈ ચિંતા નથી, શું કીધું તમે, તમારું કીધું તમે જાણો ને તમે સાંભળો. એટલે કવિને પૂછ્યું કે તે આ કાવ્ય લખ્યું આ એનો અર્થ શું થાય, તો કે લખ્યું ત્યારે હું જાણતો હતો અને મારો ભગવાન જાણતો હતો, હવે તો મારો ભગવાન જ જાણે છે, હું જ જાણતો. ઓલો કે મારા ધણી તો એવા છે કે એનું વાંચેલું કોઈ ન, એનું લખેલું કોઈ ન વાંચી શકે, તો કે મારા હસબન્ડ તો એટલા બધા ભણેલા છે કે એનું લખેલું એ જ નથી વાંચી શકતા. આપણે 1000 વાર આત્મસિદ્ધિ બોલે આપણને પ્રશ્ન થાય છે ખરો કે પ્રભુ આ સંકેતનો વિશેષ અર્થ શું, સાહેબ અંતર શોધ એટલે શું? હું રોજ બોલું છું, મારે સમજવું છે કે અંતર શોધ એટલે શું, આ અંતરદયા એટલે શું, આ ભવનો ખેદ એટલે શું, મારે શું વિચારવું? આત્મસિદ્ધિ વિચારણાનું શાસ્ત્ર છે, કર વિચાર તો પામ એનો ભગવાને એનો સરવાળો સાર કરીને આપ્યો છે, પણ શું વિચારવું? તો કે કીધું, પણ શું કીધું કોણ સમજે છે? અને સમજવાની જિજ્ઞાસા નથી, અવદશા તો ત્યાં છે. અને આ મુમુક્ષુઓ કેમ કૃપાળુ દેવના આશરે પામી ગયા હશે? તો એણે આત્મસિદ્ધિ મેળા પછી પત્ર લખ્યો, એક બીજો પત્ર લખ્યો છે કે તમે ગુરુના લક્ષણ કીધા છે, આ લક્ષણ કયા ગુણ સ્થાનક ઉપર હોય અને સમદર્શિતાનો અર્થ શું છે અમારે સમજવો છે. 837ના પત્રમાં 3 પાનાનો પત્ર છે. આ જિજ્ઞાસુ જીવ છે, આને સદગુરુનો બોધ મળ્યો, તે બોધના એક એક શબ્દને, એના અર્થને, એના ભાવાર્થને, એના પરમાર્થને પકડવા માટે પ્રયત્ન કરે છે કે મારા પ્રભુનો બોધ આ તો અંતિમ છે, બસ આ પામેલો મને પમાડે છે, હું સમજી લઉં એ શું કહેવા માગે છે, એને શું કહેવું છે, મારા ભગવાનને શું કહેવું છે. હું બોલી જાઉં એ બરાબર છે, આત્મસિદ્ધિ મારે રોજ બોલવી બોલવી ખરી, પણ વિચારવી ખરી કે નહીં? મારે વિચારવી છે, મારે સમજવી છે. સમજ્યા વણ ઉપકાર સો, સમજીએ જીન સ્વરૂપ. હું સમજીશ નહીં તો ઉપકાર શું થાય? સાચો ઉપકાર તો સમજણથી છે, અને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સ્વરૂપ વિશેની વાતો ઘણી સાંભળી છે, ઉપદેશ ઘણા સાંભળ્યા છે, ગ્રંથો ઘણા વાંચ્યા છે, પણ સ્વરૂપની સમજણ કેળવી નથી. અને સમજણ પોતાની સમજણ પોતે કેળવવી પડે, કોઈ બીજો ન કેળવી દે. કોઈ ઉપદેશ આપી દે, કોઈ બોધ આપી દે, કોઈ પુસ્તક ભેટ આપે કે લ્યો આ વાંચી લ્યો, આની અંદર બધું સમજાવ્યું છે, પણ સમજણ પોતાની પોતે કેળવવી પડે છે. એ પોતાની સ્થિતિ ઉપર છે. બહારમાંથી નવરો થાય તો એ જ જ્ઞાન એનું જે બહાર કામ કરે છે એ અંદર કામ કરશે. એટલે કહ્યું અંતર શોધ, કે તું બહારથી નિવૃત્ત થઈ જા પહેલા. એક વાત સરસ આવે છે કે કેવડનન ક્યારે થાય, કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરભાવથી વ્યાવત કરી પોતાના આત્માને, અને ઉપયોગની ઉપયોગ સાથે એકતા કરવાથી કેવડજ્ઞાન થાય. વાત તો ત્રણ લીટી છે, આવું કેવડજ્ઞાનનો માર્ગ. પણ તું સમજતો ખરો કે શું કીધું? પેલા ઇન્દ્રિયોના વેપારને શાંત કર, બહિર્મુખ છો તો અંતર્મુખ થઈ ગયા. અને સર્વ ભાવથી પરભાવથી આત્માને વયાવૃત કર, હું સર્વથી ભિન્ન છું આ શ્રદ્ધા દ્રઢ કર. પણ મને પદ ગાવું ગમે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એટલો બધો જોરથી ગાય અને છૂટે એટલે કે ઓલો કઈ ગયો પાછો, ઘરનો છોકરો આવ્યો હતો ને કે તું હમણાં તો ગાતો હતો, કોઈ કોઈનું નથી. આ કુળતા ન થવી જોઈએ, સંબંધની વાત જુદી છે, પણ મોહ દશા નહીં આવવી જોઈએ. એને કારણે જે મનમાં ક્ષોભ પરિણામ થાય છે એ નહીં થવા જોઈએ. આ પરિણામનું અવલોકન કરતા નથી આવડતું, અંતર શોધથી એ આવડશે. ભગવાનના વાક્યોથી કૃપાળુદેવે કહ્યું આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. પહેલું સંકેત, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સંકેત કહ્યું છે. અને ગાથા 109માં આ પ્રથમ સંકેત છે. પણ પ્રથમ સંકેત 108મી ગાથાની દશા પ્રાપ્ત થાય, જિજ્ઞાસુપણાની અને ગુરુનો બોધ મળે તો એ સંકેત પ્રાપ્ત થાય છે. એટલે તો પામે સંકેતને વર્તે અંતર શોધ. પ્રથમ એની જે પ્રથમ સંકેત આને કહેવાય બોધ સંકેત. પ્રથમ સંકેત એ બોધ સંકેત. બોધ સંકેત એટલે એને સદગુરુના બોધનું પરિણમન અંદર થયું. જેમ આપણને કોઈ ઔષધ આપે તો પછી એ ઔષધ શરીરની અંદર પરિણમે તો એ પરિણમવાથી રોગની વિકૃતિ દૂર થઈ અને શરીર ફરી આરોગ્યનો સ્વધર્મ પકડી લે. કૃપાળુ એક પદ ઉપદેશ સાહેબ લખ્યું છે, દેહનો એ વિધર્મ ઔષધથી એ પકડી લે. એમ સદગુરુનો જ્ઞાની પુરુષ વૈદ્ય સમાન છે, એનો બોધ ઔષધ સમાન છે. એ જો મળી જાય અને અંદર પરિણમન થાય તો અંદરના રોગ, અંદરના મનના વિકારો આ બધા તૂટતા જાય, છૂટતા જાય. કેવી રીતે છૂટે? એને સરસ મજાનું કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર સિદ્ધસેન દિવાકર સુરી આચાર્યએ પાર્શ્વનાથ પ્રભુની સ્તવના કરવી છે એની અંદર એક સરસ એક ઉપમા આપી છે. જ્ઞાનીઓનો કોઈ ઉપકાર છે આપણા ઉપર. એને એમ લખ્યું છે કે ચંદનના વૃક્ષને નાગ વિટળાઈ જાય, સર્પ વિટળાઈ જાય છે. સર્પ તો બધા ઝેરી છે અને ચંદનના વૃક્ષ સર્પથી વિટળાયેલા છે, પણ જેવો મોરલો મેદાનમાં આવે એટલે ઓલા સર્પ બધા છોડી છોડીને ભાગી જાય અને ચંદન મુક્ત થઈ જાય. એમ આ જીવને વિષય કસાય એને ભરડો લીધો છે. આત્મા તો ચંદન જેવો છે, ભરડો લીધો છે, પણ પરમાત્માના બોધરૂપી મોરનો ટહુકો થયો, થનગનાટ થયો. આ વિષય કસાયના સર્પો આ જીવને જે અનાદિથી વેડગા છે છોડીને ચાલ્યા જાય છે. શું એક એક સ્તવના ગાય આવા પ્રાચીન સ્તોત્ર મંત્ર સમાન, એક એક લીટી મંત્ર સમાન આવા સ્તોત્રની ભજના કરીએ, બોધ આપોઆપ પ્રગટે. એટલે આખું ભક્તિનું મહાત્મ્ય અને ભક્તિનું સ્વરૂપ નથી પકડાયું ત્યાં સુધી આપણે હજી એની અંદર પ્રવેશ નહીં કરી શકીએ. સુપરફ્લુઅસ ભક્તિ, નાચગાનની ભક્તિ એવી સુપરફ્લુઅસ ભક્તિ નથી જોતી. આ કોઈ ગરબી નથી, રસ મંડળ નથી કે ઢાઢી લીલાને રસ લીલા કરવાની છે એની વાત નથી. અહીંયા તો ગહનતા આત્માના ભાવની અંદર ડૂબવું છે, ચેતનાને ડૂબાડવી છે. પરમ પુરુષના બોધની અંદર ચેતના ડૂબે નહીં ત્યાં સુધી ચેતનાની શુદ્ધિ ન થાય. એટલે કહ્યું છે કે પેલો પ્રકાર છે, એવો પેલો પ્રકાર આજે આપણે બોધ સંકેતનો વિચારી રહ્યા છીએ. કે જિજ્ઞાસુ દશાના કારણે એને બોધનું પરિણમન થાય છે. આજ સુધી એની પાસે જગતના અભિપ્રાયથી પદાર્થનું જ્ઞાન હતું. જીવ જગતના અભિપ્રાયથી પદાર્થનો બોધ પામ્યો છે. આખા જગતનું નોલેજ આપણી પાસે કેના આધાર ઉપર છે? આજે હું જાણું છું કે આ માણસ બહુ નોલેજેબલ છે, પણ એને નોલેજનો આધાર અજ્ઞાની કે જ્ઞાની, ભલે MBA હોય, PhD હોય, સાયન્ટિસ્ટ હોય, ગમે તે હોય, મોટામાં મોટો ડોક્ટર હોય, મોટામાં મોટો સર્જન હોય, મોટામાં મોટો બેરિસ્ટર હોય, એની પાસે અદ્ભુત નોલેજ છે, માહિતી અદ્ભુત છે, દુનિયાભરના પાલખીવાળા, દુનિયાભરના ટેક્સના કાયદાનો નિષ્ણાત છે. એની પાસે જ્ઞાનનો આધાર જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાન આધાર છે, આત્માનું જ્ઞાન નથી. જ્ઞાન એ જ કે સ્વરૂપનું ભાન કરાવે તે જ્ઞાન, પરમાં રમાડે એ અજ્ઞાન. એ મોટો વૈજ્ઞાનિક સાચો, એને નોબેલ પ્રાઇઝ આપવાનું એ સાચું, પણ એ જ્ઞાની કે અજ્ઞાની? આઇન્સ્ટાઈન જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની. ક્યાં મૂકશો? જ્ઞાની મૂકશો તો તીર્થંકરને ક્યાં મૂકશો? ભૂલ કરતા રહ્યો પાછું જાણે અજાણે. કેવા મોટા જ્ઞાની છે, કેવા મોટા જ્ઞાની નથી, કેવા બધા અજ્ઞાની છે કે ઘણા બધા અજ્ઞાનીનો બોધ એને મોટે છે. એ નોલેજેબલ છે સેના આધાર ઉપર? જગતના અભિપ્રાયનો બોધ એને ખબર છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તે જીવને સમ્યક દર્શન થાય છે. અહીંયા કહે છે એને બોધ મળ્યો એટલે એને સમ્યક દર્શન શું કામ થાય છે? હજુ તો એને સમ્યક દર્શન અનુભવમાં નથી. પહેલું સંકેત એ તો ઉપશમનું સંકેત છે. એના બહારના જગત તરફના ભાવ છે એ શાંત થયા, બોધ મળ્યો છે, આ બોધ સંકેત થયું છે. તો કહે છે એને ખ્યાલ આવ્યો, સદગુરુએ જે બોધ આપ્યો, છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું કે પાંચ તો અજીવ છે, જડ છે, એમાં કોઈ ક્રિયાશક્તિ નથી, ચેતના નથી, પ્રેરણા નથી, સ્ફૂર્ણા નથી. એક જીવ જ જ્ઞાન સ્વરૂપ છે, જીવ જ જાણે છે. બાકીના છ દ્રવ્યથી બનેલો આ લોકમાં પાંચ દ્રવ્ય તો જડ છે કેવળ, અને પોતાની સ્થિતિથી કાંઈ આગળ વધી શકે એમ નથી. એમાં એક પૂદગલ દ્રવ્યમાં પરિવર્તન છે, બાકી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ તો એમને એમ પોતાની સ્થિતિમાં અનંત કાળથી પડ્યા છે. તને નડે તો કદાચ પૂદગળ સાથે તું ભળી ગયો છું. પૂદગળ રૂપી છે, પૂદગળનું વર્ણ ગંધ રસપદ છે, એટલે એના કારણે જીવ અજ્ઞાનથી મોહાઈ ગયો છે. એ જીવ અને ચેતના અને પૂદગળ બે દ્રવ્ય ભેગા થઈ ગયા છે એનો જ ખેલ છે. કોઈને ધર્માસ્તિકાય નડતું નથી, કોઈને અધર્માસ્તિકાય નડતું નથી, કોઈને કાળનો બંધ નથી અને કોઈને આકાશ ક્યાંય રોકતું નથી. આખો ખેલ છે પૂદગળની બાજી છે, પૂદગળના ખેલ છે. જીવ મોહાયો છે, જીવનો સંસાર છે એ પૂદગળ સાથેનો એનો અનુબંધ છે, બાકી કાંઈ નથી. આવો સદગુરુના બોધમાં તું ચૈતન્ય છું, પાંચ અજીવ છે, તું જીવ છો. આ બોધ કે છ દ્રવ્યનું સ્વરૂપ અને તારું જીવનું સ્વરૂપ એમાં બંધ પણ છે અને મોક્ષ પણ છે. નવ તત્વ સમજાયા કે જીવ અને અજીવ એની સાથે તારા શુભાશુભ ભાવ થયા પુણ્ય પાપના, તો એનું પરિણામ આવશે આશ્રવ, અને આશ્રવ છે એનું પરિણામ બંધ સિવાય બીજું હોઈ શકે નહીં. અને સંવર અને નિર્જરા, સંવર એટલે બધા પદાર્થોથી ભિન્ન થવું, વેગળા થવું, બસ. સંવર કરવો એટલે એ પદાર્થને છોડવો, એના પ્રત્યેનું મમત્વ છોડવું, એના પ્રત્યેની અહમ બુદ્ધિ છોડવી, એના પ્રત્યેનો આશ્રય છોડવો. સંબંધનો આશ્રય નહીં, સંયોગનો આશ્રય નહીં, આશ્રય એકમાત્ર આત્મતત્વનો. આ સંવરના સ્વરૂપ છે. 57 પ્રકારના આશ્રવ છે, 57 પ્રકારના સંયમ સંવર છે. દ્રવ્યાનુયોગની બધી વાત છે, અત્યારે આપણા આ વિષયની અંદર બધું લઈ નહીં શકાય, પણ આ બધા આશ્રવના પ્રકાર છે. આશ્રવ છે એ બંધનું કારણ છે, સંવર છે ને નિર્જરા છે એ મુક્તિનું કારણ છે. પણ સંવર તો આવતા કર્મને રોકે છે, પણ અનાદિથી ભેગા લઈને આવ્યા છીએ એનાથી એ મુક્ત તો થવું જ છે ને, તો એને માટે નિર્જરાનો ક્રમ કીધો છે, એને માટે તપ કીધું છે. એટલે મોક્ષ માર્ગના ચાર કારણ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ અને પંચ પરમેષ્ઠીનો આધાર, આ નવ પદ જેવી કોઈ શ્રેષ્ઠ સાધના નથી. કૃપાળુ દેવે કહ્યું કે બધાની અંદર નવ પદ શ્રેષ્ઠ જાણ જોડે, અને મારે નવ પદના ધ્યાનીઓની સંખ્યા વધારવી છે. એક પત્રમાં લખ્યું છે, વાત પકડાતી નથી. પ્રભુનો માર્ગ, એમની પાસે સમય નહોતો એટલે એમને ટુકાણની અંદર જે કહેવું હતું પણ કાંઈ બાકી ન રાખ્યું. ભગવાન મહાવીરજીએ 30 વર્ષમાં કીધું, ઋષભદેવજીએ 1,00,000 પૂર્વની અંદર કેવળજ્ઞાન પર્યાયમાં જે બોધ આપ્યો એ બોધ આણે 33 વર્ષની આયુષ્યની અંદર આપી દીધો. અને એ બોધ આપ્યો કેવી દશામાં? 10 વર્ષ સુધી મુંબઈમાં વ્યવહારના ઉદયની અંદર, વ્યવહાર પ્રપંચના કારમાં ઉદયમાં રહીને પણ એને બોધ આપ્યો. આ જ્ઞાનીની અનુપમ કરુણા જુઓ, આનું સામર્થ્ય જુઓ. કારણ કે એની કરુણા અદ્ભુત હતી, એનું તારક તત્વ અદ્ભુત હતું, એની સ્વદયાના ભાવ અદ્ભુત હતા. એટલે એને કહ્યું કે ધર્મ અને બીજો દયા સમાન. અને આપણે દયામાં કરી દીધું, આપણને જેટલું ઓછું થાય ને મજા આવે, કોઈને બે પૈસા દઈ દે એટલે પછી ધર્મ અને બીજો દયા સમાન. કોકને કંઈક દઈ દીધું એટલે સમજી ગયા મેં ઘણી મોટી દયા કરી. દયાના સ્વરૂપ સમજીએ. સ્વદયા નથી તો બીજાને શું દયા કરવાનો હતો? પર દયા તો તું ક્યારે કરી શકીશ? જગતના જીવો સંસારના ચક્રમાંથી મુક્ત થાય, દુઃખમાંથી મુક્ત થાય, ભાવ દયા કરી એની. અને ભાવ દયા કરવા માટે એની આત્મોન્નતિના સાધનમાં તું સહાયક થા. આ બધા સ્વાધ્યાય કેન્દ્રો આ બધા કામ કરે છે એટલા માટે કે જગતના જીવોનું આત્મકલ્યાણ થાય. શું લઈ લેવું છે આમાં, શું લૂંટી લેવું છે? જો આપણે કોઈ પ્રસિદ્ધિની કામના ન હોય, નો એ પૂજાદિની જો કામના હોય, નોય વાલું અંતર ભવ દુઃખ, તારે સત્કાર મનાવવાની સિદ્ધિ પ્રસિદ્ધિની નામનાની આ બધી કામના હોય તો આ બધો પાપ વ્યાપાર છે. પણ કંઈ નથી, એકમાત્ર પ્રભુ આપે કહેલું એ દયાનું સ્વરૂપ, એ ભાવ દયા, એ ઉત્કૃષ્ટ દયાનું સ્વરૂપ છે. અનંતા તીર્થંકરો પણ આ દયાના આધાર ઉપર ધર્મને પ્રકાશ્યો છે. અમારું કામ એ જ છે. અમે આ બધા સાધનો આ બધું કરીએ છીએ, આ વ્યવસ્થા બધી જગતના જીવો કોઈ રીતે એના ઉપર અમારે આ ભાવ દયાના માધ્યમ છે. આ પ્રકારના ભાવથી એ કહે છે કે ત્યાં એને વિચાર આવે છે બોધથી કે છ દ્રવ્યની અંદર આ જીવ દ્રવ્ય છે અને નવ તત્વની અંદર આ આશ્રવ છે, એને રોકવા માટે સંવર અને નિર્જરા કરીએ તો પછી પરિણામ મોક્ષ છે. આ નવ તત્વમાં આખું વિતરાગ દર્શન સમાવિષ્ટ થઈ જાય છે. આની વિચારણા કરે છે, બોધની અંતર શોધની વિચારણામાં પોતાનું દ્રવ્ય સ્વરૂપ સમજે છે અને બધા દ્રવ્યોથી હું ભિન્ન છું, તમામ જળથી હું ભિન્ન છું, તમામ પૂતગલ દ્રવ્યથી હું ભિન્ન છું, અને આ બધા આશ્રવના પરિણામ એ બધા એ બંધનું કારણ છે. મારે નિર્જરાના પરિણામ કરવા છે કે જેથી કરીને આવેલા બંધ, સત્તામાં પડેલા બંધ, પૂર્વે અજ્ઞાન જનિત બંધ, આ બધા બંધથી મારે છૂટવું છે. એ મોહથી થયા હોય, અજ્ઞાનથી થયા હોય, પ્રમાદથી થયા હોય, ગમે તે રીતે થયા હોય, પ્રભુ મને માન્ય નથી, એ મારા દોષ છે, મારા અપરાધ છે, એ મારા દુષ્કૃત્ય છે, એને હું માફી માગું છું. મિચ્છામી દુકડમ, મારા દુષ્કૃત્યો માફ થાવ. તો અત્યાર સુધીના આ બધા મારા દુષ્કૃત્યો છે, અજ્ઞાનથી થયેલું પ્રત્યેક કૃત્ય મારું દુષ્કૃત્ય છે. ભલે લોકોને લાગ્યું કે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો, એ વાત અલગ છે, એની અપેક્ષા એ છે. મારી અપેક્ષા એ તો હું પરમાં રમણતા મારી હતી, મારી રમણતા મારા સ્વમાં થવી જોઈએ. પ્રભુ જે થયું છે તે કર્મને આધીન થયું છે, પણ હવે હું કર્મની જંજાળમાં એ મારું ચાલક બળ ન બને, હવે મારે કર્મથી જ મુક્ત થવું છે. અને સાચી મુક્તિ કર્મથી જ મુક્તિ છે. સિદ્ધ જીવ અને સંસારી જીવ વચ્ચે ફરક શું? સર્વ જીવ છે સિદ્ધ સમ, છતાં બે પ્રકારના જીવ, એક સંસારી છે પરિભ્રમણ કરે છે અને એક સિદ્ધ છે સિદ્ધાલયમાં સિદ્ધ શિલા ઉપર અનંત કાળથી બિરાજમાન છે અને અનંત કાળ સુધી બિરાજમાન રહેશે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં આ બે વચનો ફેર શું છે? તો કે એ કર્મ રહિત છે અને હું કર્મ સહિત. જે કર્મ સહિત છે, આખડે છે, ગતિના બંધ છે, દેહના બંધ છે, શરીરના બંધ છે, જુદી જુદી કાયા, જુદી જુદી યોનિ, જુદી જુદી ગતિ ધારણ કર્યા જ કરે છે. કારણ શું? કર્મ છે. કર્મ રહિત થયો તો એને ક્યાંય ચારેય ગતિનો કોઈ સંસારમાં એને જવાનું રહેતું નથી, એને પણ આ અનંત સિદ્ધોની સાથે ત્યાં એને બિરાજમાન થવાનું. આ માત્ર મારે પ્રભુ, મારે કર્મની કોઈ જાળ જોઈતી નથી, આવું એને અંતર શોધમાં ગયો. આ પહેલું સંકેત, એટલે વિચાર કરે છે કે કેવી રીતે હવે કરવું. પહેલા સંકેતમાં આ પુરુષના વચન ઉપર શ્રદ્ધા આવે, એનું લક્ષણ એ બોધ સંકેતનું કે પોતાની દશા હતી, બોધ થયો, સંકેત થયું, અંતર શોધમાં એ તત્વનો વિચાર કરે છે, દ્રવ્યનો વિચાર કરે છે અને એના ધીરે 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 એને ભેદ જ્ઞાન થતું જાય છે, સ્વ પરનો વિવેક થતો જાય છે. અને જેવો વિવેક જીવની અંદર જાગે છે, એટલે જીવની અંદર વિવેક જાગે એટલે સત્ય અસત્ય, ઉચિત અનુચિત, હિત અહિત, એનો ભેદ એને આવડે, એ કરતા શીખી જાય. કોઈને પૂછવા જવાની જરૂર નથી, અંતરાત્મા એની અંદરથી જવાબ આપશે કે આ કરાય આ ન કરાય. એની મેળે ઓટોમેટિક બધું ચાલશે, કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા બોધ સ્વરૂપ છે, એટલે એની મેળે ચાલશે. આ પકડીશ ને પછી છૂટી જાયશ ને, એને છોડવું પડશે ને. આવી બધી આ બધી અજ્ઞાનીઓની દલીલ છે. જે છોડવાનું હશે ને છૂટી જવાનું છે, એમાં કંઈ કોઈને મારે પૂછવા જવાની જરૂર નથી. અત્યારથી આમ ન કરવું ને આમ કરીને પછી તું છોડવાનું છે ને. અરે ચાલણ ગાડી ચલાવનારો છોકરો દોડતા શીખે ત્યારે ચાલણ ગાડીને પકડતો ને ત્યારે કેવું ન પડે છોડી દેતું, છૂટી જાય. સ્વભાવ જ એવો છે વસ્તુનો, જ્ઞાનનો સ્વભાવ એવો છે કે ઉચિત અનુચિતનો વિવેક થાય તો અનુચિત છૂટી જાય, સત્ય અસત્યનો વિવેક થાય તો અસત્ય છૂટી જાય, હિત અહિતનો વિવેક થાય તો અહિત છૂટી જાય. આ વિવેક એનામાં જાગે છે. વર્તે અંતરશોધ, એ અંતરશોધ કરે છે કે સંસાર સંબંધી એ નવ તત્વમાં એ હેય ઉપાદેય જ્ઞેયનો એનામાં વિવેક જાગે છે. મોક્ષ માળાના પાઠમાં આ બધું જો આ વિવેક જાગે છે. જીવનું સ્વરૂપ જાણી, જીવનું સ્વરૂપ જાણી અને પહેલામાં એનું પરિવર્તન આવ્યું, પોતાના દોષ જોવા તરફ દ્રષ્ટિ વળે છે. અને પુષ્પમાળામાં 14 વર્ષ પહેલાં ક્યારે લખ્યું ખબર નથી, 10 વર્ષ કે 8 વર્ષ એમ લખ્યું, બધું લખ્યું, આમ કરજે તેમ કરજે, પણ 107મું પુષ્પ મૂકી દીધું. કે ટૂંકામાં કહું તો પોતાના દોષ ઓળખી દોષને ટાળવા. કોણે ઓળખવા? પોતે. કોના દોષને? દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. શું તરવાનો? કેના ઉપાયથી તું તરીશ જો તને તારા દોષ જોવા ભણી દ્રષ્ટિ ન આવી તો? અને પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. આ પેલું બોધ સંકેતની જીવની અંદર આ મુમુક્ષુતાની ઉત્પન્ન થવાનું લક્ષણ, જીવની દ્રષ્ટિ પોતાના દોષ તરફ વળી આવે છે અને પોતાના દોષ જોવે એટલે દોષને ટાળવાનું સ્વયં બને છે. એમાં કોઈ લાકડી લઈને કહેવા આવવાની જરૂર નથી, કોઈ રિંગ માસ્ટરની જરૂર નથી. આ પશુનો વિચાર આપણે નથી કરતા, જંગલી પ્રાણીઓનો, કે કોક ચાબુક લઈને હાથમાં જોઈ તો જ આપણા દોષ સુધરે ને. અરે તું ડિવાઇન છો, તું જંગલી નથી, યુ આર નોટ વાઇલ્ડ, યુ આર ડિવાઇન. તારું જ્ઞાન પ્રગટ થાય પછી તારે કંઈ ચાબુકવાળાની જરૂર છે? કોક દોષ બતાડે જ થાય ને, કોક લાફો મારે તો અમે શીખીએ ને, કોક સોટી લઈને ઉભો રહીએ તો શીખીએ ને. હવે પામર થામાં, મૂરખ થામાં, તું જાનવર નથી, તું શુદ્ધાત્મા છો, માત્ર તને એનું ભાન નથી. અને ભાન થાય અને ઓલો પશુ હોઈશ ને તો ઓલો બતાવે તોય પાછો ફરીથી ભૂલ કરી. વાંદરો ગુલાટ ભૂલે કોઈ દી? જ્યાં સુધી વાંદરા પણ ન ભૂલે ત્યાં સુધી ગુલાટ ભૂલે? ભલે ન ઉભો રે ચાબુક લઈને મદારી, ગમે એટલા માકડાને મારે તોય ગુલાટ માર્યા વિના રહીએ ને, એમ તું તારા દોષ કહેરા વિના? આવી ખોટી ફિલોસોફીમાં પડવા એના કરતાં સીધી વાત પકડી લે કે જેવો તને તારા સ્વરૂપનું ભાન થાય તો તારા દોષ તું મુમુક્ષુતા, તને જ તારા દોષ ઓળખાવશે અને તને જ તારા દોષ ટાળવાની શક્તિ સામર્થ્ય તારામાંથી જ ઉત્પન્ન થશે અને તું દોષમાંથી નિર્દોષ તરફ જઈશ. વિશે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.
સુખદામનત સુસંત ચહે દિન રાત રહે તદ જ્ઞાનમહે પર શાંતિ અનત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે ઓ પ્રણમો પદતે વરતે જયતે. નો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. ઓહો ઓહો સે સદગુરો કરુણા સે દો અપાર આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શો પ્રભુ ચરણ કને ધરો આત્મા તે સોહે તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાદિન આદે આદિ આજથી વરતો પ્રભુ આદિન દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન સટ તારક સમજ્યા વિને વિન બતાવ્યો આપ જ્ઞાન તકે તરવાર વ્રત એ ઉપકારયમા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખયનં સમજાવ્યો તે પદનમો શ્રે સદ ગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદ ગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યો બાનની તેને સદા પ્રણામ દેહ છતા જેની દશા વરતે દેઆતે તે જ્ઞાની ના શરણમાં ઓ વંદનય ગણી
હે પરમ કૃપાળુ દેવ જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોને અત્યંશય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ અનંત કૃપા કરી મને આપ્યો તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા સમર્થ છું વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણબિંદમાં નમસ્કાર કરું છું આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ ઓમ શાંતિ 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 બોલો માય સ્વામી ભગવાન કી ત્રિલોકના નાથ કી પરમ કૃપાળુ દેવ કી રઘુરાજ સ્વામી મહારાજ કી જય